નરેશભાઈ, આપની સાથે આજે સંવાદ થઈ રહ્યો છે એનો મને ખૂબ આનંદ છે, અને આ સંવાદમાં આપનું સ્વાગત કરું છું. નમસ્કાર.
નમસ્કાર. મને પણ આનંદ છે આપે મને યાદ કર્યો અને આજે આ સાક્ષાત્કારને માટે થઈને આપણે મળી રહ્યા છીએ.
ગુજરાતનું સંસ્કાર જગત આપના
જી
અધ્યયનશીલ વ્યક્તિત્વથી સુપરિચિત છે. આપની આ અધ્યયનશીલતા, આ પરિશીલન વૃત્તિ, એના મૂળ
જી
આપના પરિવારના વાતાવરણમાં, ઘરના વાતાવરણમાં, ઉછેરમાં હશે એમ માનું છું.
જી
આપના જન્મ, પરિવારમાં, ઘરના વાતાવરણ વિશે જાણવાની ઈચ્છા થાય.
હા જી, જરૂર. હું એક સદભાગી સંતાન છું. મને બંને તરફથી, માતા પિતા તરફથી અને એમના પરિવાર તરફથી જે વારસો મળ્યો છે તે ઘણો બધો સંસ્કારનો વારસો છે અને સાહિત્યનો વારસો છે, અધ્યાત્મનો વારસો છે. મારા દાદા, અમે મૂળ મોરબીના, સૌરાષ્ટ્ર ખાતે આવેલું મોરબી ગામ, અને મોરબી સ્ટેટના ભાયા તો એટલે રતનપર અને રંગપર બેલા એ અમારા ગામો બે મેરસુલી ઉપજના. અને મારા ફાધર સુધી બધા દરબાર કહીને ગામમાં બોલાવે, સંબોધે. મારા ગ્રેટ ગ્રાન્ડફાધર, એમણે વઢવાણમાં મિલ કરેલી એ વખતે. કારણ એ હતું કે મોરબી સ્ટેટના મહારાજા વાઘજી ઠાકોર એ મારા ગ્રેટ ગ્રાન્ડફાધર વાલજી વદાને કાકા કહીને બોલાવતા અને પોતાના દરબારમાં પોતાની બાજુમાં માનભેર એમને ખુરશી આપીને બેસાડતા અને એમનો આદર કરતા. સંબંધો એવા હતા કે મોરબી સ્ટેટની પોલીસનો પગાર પણ અમારી પેઢીમાંથી થતો, ધીરદારની અમારી પેઢી હતી. હવે રાજા વાજા ને વાંદરા એનું કઈ નક્કી નહીં, એ સુજ્ઞ અને શ્રૂઢ એવા મારા દાદા જાણતા હશે. એટલે વઢવાણ એ વખતે બ્રિટિશ સલ્તનતના તાબામાં હતું, એટલે એમણે ખરાબ ન લાગે રાજા મહારાજાને એટલે કાપડની જે મિલ કરી તે વઢવાણમાં કરી, અને રાજાને ખુશ કરવા માટે સર વાઘજી મિલ એવું નામ આપ્યું હતું. પણ એ પોતે બહુ મોટા સાહિત્યકાર હતા અને અમારી મિલના લેટર પેડ ઉપર એમણે છંદોના બધા બંધારણો છે એ તૈયાર કરેલા અને અધ્યાત્મ શાસ્ત્ર ઉપરના બે વોલ્યુમ પણ એમણે પ્રગટ કરેલા. હવે કુદરતી વારસો મને મળ્યો હશે હું જાણતો નથી, પણ મારા પિતાજી જે છે એ પણ વાંચનના જબરજસ્ત શોખીન હતા અને એમને વાંચનને માટે થઈને મોરબીની લખબીરસિંહજી લાઇબ્રેરીમાંથી હું નિયમિત પુસ્તકો લાવી આપતો. એ કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ અને ગુણવંતરાય આચાર્યના બહુ પ્રેમી હતા. જે સમયમાં જન્મભૂમિ પ્રવાસી બહુ સારું છાપું નીકળતું, ધર્મયુગ અને ઇલસ્ટ્રેટેડ વીકલી ના બધા અમારા ઘેર આવે, નિયમિત હું વાંચું. એટલે હું મેટ્રિક પાસ થયો, અમારા જમાનામાં 11th ધોરણ હતું, મેટ્રિકનું વર્ષ હતું, હાયર સેકન્ડરી નહોતું. તો એ વખત સુધીમાં તો મેં આપણા ખ્યાતનામ લગભગ સર્જકોને વાંચી નાખ્યા હતા. પ્રેમચંદજી છે, મુનશીજી છે, ટાગોર છે, શરદબાબુ છે, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય છે, દેશના નામાંકિત કેટલાક સર્જકો જે અનુવાદમાં ઉપલબ્ધ હતા એ પણ મેં વાંચ્યા હતા. એટલે વાંચનનો શોખ તો નાનપણથી જ હતો. મારા માતુશ્રી બહુ જાજરમાન હતા અને એ ધર્મિષ્ઠ બહુ હતા, એટલે એમની લાઇબ્રેરી જે છે તે વૈષ્ણવ સંપ્રદાયની હતી અને હસ્તપ્રતો પણ એમણે પુષ્કળ વસાવેલી, અને એમણે અમને કેટલાક નિત્ય પાઠ એ શીખવ્યા હતા. સવારમાં સૂર્યપૂજન કેવી રીતે કરવું, કેવી રીતે આશીર્વાદ માગવો, રોજ સાંજે ધ્યાનમાં કેવી રીતે બેસવું, એ બધાનું શિક્ષણ માતાએ આપેલું. મારા મોટાભાઈ નવીનભાઈ વૈદ જે એડવોકેટ હતા એ ક્રિયાયોગી હતા. એમણે 1967માં દયા માતા પાસે દીક્ષા લઈ લીધેલી, YSSR ના જે આંતરરાષ્ટ્રીય પ્રમુખ દયા માતાના પાસે, એટલે થાવી થાવી બધું જાણતા હતા અને બહુ જ સારા જ્યોતિ છે. એમને કોઈ કુંડળીની, કોઈ હસ્તરેખાની, કોઈ સામુદ્રિક શાસ્ત્રની કઈ જરૂર ન પડતી. એમના ક્રિયાયોગી હોવાને કારણે એ બધું જ સમજી વિચારી શકતા, કહી શકતા, થઈ ગયેલી ઘટનાઓ, થવાની ઘટનાઓ વગેરે. એમની લાઇબ્રેરી અધ્યાત્મની ખૂબ સમૃદ્ધ, જ્યોતિષ, યોગ વિદ્યા અને અધ્યાત્મ વિદ્યા એનો વારસો બહુ મળ્યો. મારા મોસાળમાં મારા નાના છે તે દિવ્ય આત્મા હતા અને એમને ખૂબ સારું એમ કહેવાય છે કે એમને તો સાક્ષાત દર્શન પણ પામેલા એવી એક છબી પણ એમના દિવાનખાનામાં હતી. મારા મામા છે તે મોટા બિઝનેસમેન હતા ગોંડલમાં, પણ કાનજી સ્વામીના બહુ ચાહક હતા એટલે કાનજી સ્વામીના પુસ્તકો ખૂબ વાંચતા અને રોજ સવારમાં બેસીને 6 વાગે ઉઠે 12 વાગ્યા સુધી સળંગ એકી બેઠકે એ લેખન કાર્ય કરતા. એટલે વારસામાં અમને 2 ભાઈઓને, મારા મોટાભાઈ નવીનભાઈને અને મને, એમણે જે ડાયરીઓ લખી હતી જિંદગીભર એ બધી અમને વારસામાં આપતા ગયા. એ રોજ નવો એક વિષય છે લઈને એના ઉપર લખે, મુમુક્ષુના લક્ષણો, સવારમાં એ વિષય સૂજ્યો તેના ઉપર લખે, જ્ઞાન એટલે શું એ સૂજે તેના ઉપર લખે, મોક્ષ શું છે તેના વિશે લખે. એટલે આ બધો વારસો મને ખૂબ સારી રીતે મળ્યો. અને શિક્ષિત પરિવાર આખો, ફાધરે મુંબઈમાં રહીને કામ કરેલું, અમદાવાદમાં રહીને કામ કરેલું, અમારી ધીરધારની પેઢી ચાલે, આર્થિક રીતે ઘણી સમૃદ્ધિ, કુટુંબ એકદમ સંસ્કારી, એટલે બધી રીતે સુખમય એવું. એટલે હું ઘણી વાર કહું છું કે હું એવો એક સદભાગી માણસ છું કે આપણી જે જન્મ કુંડળીના 12 સ્થાન હોય છે, 12 સ્થાનો મારે માટે શુભ સ્થાનો છે. જન્મસ્થાન થી માંડીને છેક જે કઈ તમે વિદ્યાસ્થાન કહો, ધન સ્થાન કહો, માતૃસુખનું, પિતૃસુખનું, ભાતૃસુખનું, વિદ્યાસુખનું, દાંપત્ય સુખનું, એ બધામાં મને ઉત્તમમાં ઉત્તમ ભગવાને મેર કરી છે. એટલે જીવનથી સંપૂર્ણ સંતોષ છે.
પછી આપે કારકિર્દી શિક્ષણની અપનાવી, 4-4 વિશ્વવિદ્યાલયોના વહીવટતંત્ર માત્ર યુનિવર્સિટીના કુલપતિની માયા, આ અધ્યયન સંશોધન વૃત્તિ સાથે વહીવટ કઈ રીતે ચાલ્યો?
હા, એટલે ઘટના એવી બની કે મારો પોતાનો વિચાર નાનપણથી એવો બંધાયેલો, કારણ કે મારા શિક્ષક જે ગુજરાતીના હતા કરુણાશંકર ભટ્ટ કરીને, જે હું સ્કૂલમાં ભણતો તો એ વખતે એમની છાપ મારા ઉપર બહુ સુંદર પડી. એના જેવા સુંદર ભાષાના શિક્ષક થવાનું મને મન થયું, એક સપનું આવ્યું જીવનમાં. અને ગુપ્ત સાહિત્ય તો ખૂબ ગમતું હતું, ખૂબ વાંચતો હતો. હું પોતે પણ વાર્તાઓ એ સમયે લખતો હતો, કાવ્યો લખતો હતો, એ છપાતા હતા, મહેંદીમાં છપાતા હતા, ચાંદનીમાં છપાતા હતા, કોલેજ મેગેઝિનોમાં છપાતા હતા, એ બધું ચાલતું હતું. જેમ જેમ દુનિયાનું ઉત્તમ સાહિત્ય વાંચતો ગયો તેમ તેમ થયું કે આપણે આવું રબ્બીશ લખીએ છીએ, એટલે લખવાનું ઓછું કરી નાખ્યું પણ વાંચવાનું વધાર્યું. હવે મારા ફાધર બહુ મોટા બિઝનેસમેન હતા, અમારે ઘણી એજન્સીઓ હતી, એસીસી સિમેન્ટ ને વિમકો મેચીસ થી માંડીને ખજૂરની ને ઘણી બધી. તો ફાધર તો બિઝનેસમેન હોવાને કારણે એમની ઈચ્છા એવી કે અમે કંઈક બિઝનેસનો કોર્સ કરું, એટલે મને કોમર્સમાં દાખલ કરવા માટે મારા ફૈબાના દીકરાભાઈ જે રાજકોટની માલવિયા કોમર્સ કોલેજમાંથી બીકોમ કરીને પાસ થઈને નીકળેલા, એમના બધા પુસ્તકો મને આપી અને કોમર્સમાં એડમિશન લેવાનું સૂચવ્યું. મારી ઈચ્છા આર્ટ્સમાં જવાની અને અધ્યાપક થવાની કોલેજમાં. એટલે મેં મારા મોટાભાઈ જે મુંબઈમાં ભણતા હતા એમને વિનંતી કરી કે મારી આવી ઈચ્છા છે અને ફાધરની ઈચ્છા આવી છે, તમે મદદ કરો. એટલે એમણે આવીને મને આર્ટ્સમાં એડમિશન લઈ લીધું અને ફાધરે પણ મંજૂર રાખ્યું. એટલા સુંદર મને અધ્યાપકો મળ્યા મારી કોલેજમાં, જે આનંદભાઈ દવે, સંસ્કૃતના પ્રકાંડ પંડિત, જે મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં વર્ષો સુધી હતા, એ અમારા પ્રિન્સિપાલ હતા. જે એમ રાવળ સાહેબ, જે કુંડલિયા કોલેજ રાજકોટમાં પ્રિન્સિપાલ હતા અને સાક્ષાત ગીતાનો કર્મયોગ છે જીવતા હતા, બહુ જ પવિત્ર એવો આત્મા, એ પણ મારા સંસ્કૃતના પ્રોફેસર હતા. ગુજરાતીમાં મને પ્રભાશંકર તેરૈયા, ડીકે પંડ્યા, દિનુભાઈ જોશી, એવા સારા ટીચરો મળ્યા. અને ત્યાર પછી હું યુનિવર્સિટીમાં આવ્યો તો ઈશ્વરલાલ દવે, ડૉક્ટર ઉપેન્દ્ર પંડ્યા, ડૉક્ટર રમેશ શુક્લ, આ બધા ઉત્તમમાં ઉત્તમ અધ્યાપકો મળ્યા. નટુભાઈ રાજપરા, જે જનાર્દનભાઈ વૈદ્ય, એટલે ખૂબ ઘડાયો અને એ રીતે તૈયાર થયું. પણ મારા જીવનનું સ્વપ્નનું સાકાર થયું એટલે હું BA માં યુનિવર્સિટીમાં સેકન્ડ આવ્યો. અસિતભાઈ બુચ, એમની દીકરી નિર્જરી, એ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે હતી અને હું બીજા ક્રમે હતો. એટલે મને તરત જ 3 જગ્યાએથી ઓફર આવીને હું અધ્યાપક થયો. એટલે હું અધ્યાપક થયો એ પહેલા ફાધરે એમની પોતાની વગથી મને મોરબીની બેંક ઓફ બરોડા બ્રાન્ચની અંદર એપોઇન્ટમેન્ટ અપાવેલી. એટલે હું બેંકનો કર્મચારી હતો બેંક ઓફ બરોડામાં. પણ મને એમાં દિલ ના લાગે, બોલા આખું લેજરનું પાનું છે એના ટોટલમાં મારે હંમેશા ભૂલ થાય. ટોટલિંગ એ વખતે તો કેલ્ક્યુલેટર વગેરેની સવલતો પણ નહોતી. પછી મારા જે પ્રોફેસર હતા પ્રભાશંકર તિરેજા અને બીજા મારા પ્રોફેસર હતા શંકરભાઈ દવે કરીને, એ ઇકોનોમિક્સના પ્રોફેસર હતા પણ ધ્રાંગધ્રા કોલેજમાં એ પ્રિન્સિપાલ તરીકે ગયા. અને એ કોલેજ જે છે તે આર્થિક રીતે સંકળામણમાં હતી એટલે પગાર નહોતી કરી શકતી. એટલે એમણે પૂછ્યું તેરે સાહેબને કે ભાઈ આને કુટુંબમાં પગારની જરૂર નથી, જો એની ઈચ્છા હોય ને બેંકમાં એને ચાલુ ન રહેવું હોય તો આપણે એને લઈ લઈએ, અમે અહીંયા પગાર નથી આપી શકવાના થોડો સમય, પછી કંઈક વ્યવસ્થા કરીશું. એટલે તેરે સાહેબે મને પૂછ્યું ભલામણ કરીને એમ બે બેંકની નોકરી છોડીને ધ્રાંગધ્રાની એસપી જૈન કોલેજમાં ગોઠવાઈ ગયો ગુજરાતીના અધ્યાપક તરીકે 21 વર્ષની ઉંમરે. અને ત્યાં રહીને સુરેન્દ્રનગરમાં શનિ રવિના ક્લાસીસ જોઈન કરી અને મેં એમ એ કર્યું. પણ ત્યારથી હું ધ્રાંગધ્રા હળવદ ધ્રાંગધ્રા એજ્યુકેશન સોસાયટીનો સભ્ય છું. અને નિયમ એવો કર્યો હતો, કારણ કે એ અધ્યાપક સંચાલિત કોલેજ એમણે બનાવી હતી, કે જેવા ક્વોલિફાઈડ થાવ એવા તમને પ્રોફેસરની કેડર મળે, પ્રોફેસરનો પગાર મળે. એટલે મને બહુ જ વહેલો 71 સાલથી તો મને પ્રોફેસરની કેડર મળી ગઈ. પીજી ટીચિંગનો મને યુનિવર્સિટી તરફથી માન્યતા મળી ગઈ. જેવો હું એમએ થયો એવો એમએના અધ્યાપક તરીકેની માન્યતા મળી. અને મેં 71 થી 76 સુધી જામનગરની ડીકેવી કોલેજમાં અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં એમએનું અધ્યાપન કર્યું. એ નિમિત્તે દુનિયાભરનું સાહિત્ય વાંચ્યું, કારણ કે વિશ્વ સાહિત્યની કૃતિઓ પણ પ્રેસ્ક્રાઇબ થતી હતી. 28 વર્ષની ઉંમરે હું અહીં સરદાર પટેલ યુનિવર્સિટીમાં આવી ગયો, લેક્ચરર તરીકે જોડાયો. અને એ જે જોડાયો એને પરિણામે મને એક જબરજસ્ત મોટી લાઇબ્રેરી મળી. એટલે જેમ દુષ્કાળ પીડિત ભૂખ્યો ડાન્સ માણસ જે રીતે તૂટી પડે એમ વાંચન ઉપર હું તૂટી પડ્યો. અને એટલું સરસ વાતાવરણ એનું, એટલે પછી તરત રીડર થયો 7 વર્ષે, પછી પ્રોફેસર થયો. હવે એ દરમિયાન કેશુભાઈ પટેલ ગુજરાતમાં ચીફ મિનિસ્ટર હતા, અને કેશુભાઈ પટેલ છે એમણે મને બોલાવ્યો અને મને કહ્યું કે ગુજરાતની યુનિવર્સિટીઓના કેમ્પસની અંદર પોલિટિક્સ છે બહુ બધે ચારે બાજુ વિકસી ગયું છે, અમારે કંટ્રોલ કરવું છે. અમારી ઈચ્છા છે કે તમે યુનિવર્સિટીનું વાઇસ ચાન્સેલર પદ સ્વીકારો. એટલે મેં પોઈન્ટ બ્લેન્ક રિફ્યુઝ કરી દીધું. મેં એમને કહ્યું કે હું એક શિક્ષક છું, મને ભણવું ભણાવવું વાંચવું અને લખવું ગમે છે, મને કોઈ વહીવટી અનુભવ નથી, હું કોઈ કોલેજનો પ્રિન્સિપાલે ક્યારે થયો નથી, એટલે મને ઈચ્છા નથી, જેને ઈચ્છા હોય સાહેબ એને આપ સંપર્ક કરો. એમણે સમજાવવાનો મને પ્રયત્ન કર્યો, મેં જરાય મચક ના આપી. બીજી વખત પણ મેં એમને ના પાડી અને ત્રીજી વખત એમણે મને દિલ્હીથી ફોન કરાવ્યો અને મને દબાણ કર્યું. ત્યારે વાજપેયી સરકાર હતી અને એણે એમ કહ્યું, મેં કહ્યું કે ભાઈ જેમને રસ હોય એ લોકોને તમે સોંપો ને, ગુજરાતમાં ક્યાં એજ્યુકેશનિસ્ટ ઓછા છે, ગુજરાતમાં એજ્યુકેશનિસ્ટ ઘણા છે, મને એમાં રસ નથી વહીવટના કામમાં. તો એમણે કહ્યું કે નહીં, તમે જ આ જવાબદારી ઉપાડો. એટલે પછી મારા મોટાભાઈને મેં ફોન કર્યો કે ભાઈ અમારી પાછળ સરકાર પડી છે અને મારી જરાય ઈચ્છા નથી, તમે કંઈક આમાં હેલ્પ કરો, મારું શું છે ભવિષ્ય. ગોંડલમાં એક બહુ મોટા યોગી હતા, આપના નામથી જાણતા હશો, મકરનભાઈ દવે અને મારા મોટાભાઈના ગુરુ હતા, ભાઈશ્રી જેનું નામ હતું ને, જેના વિશે પુસ્તક લખ્યું છે મકરનભાઈએ, યોગી હરનાથના સાનિધ્યમાં, નાથાભાઈ જોશી. એમણે નાથાભાઈ સાથે વાત કરી. એટલે નાથાભાઈએ કહ્યું કે અમારી ઈચ્છાથી જ આ બધું થઈ રહ્યું છે અને એમને કહ્યું કે આ જવાબદારી સ્વીકારી લઈએ, અમે સદાય એમની સાથે છીએ. એમના દ્વારા કેટલાક કામો કુદરત કરાવવા ઈચ્છે છે. અને મોટાભાઈ આ રીતે મને કહ્યું કે ભાઈ આમ છે, એટલે તરત મેં આ પાડીને મેં સ્વીકાર્યું. સ્વીકાર્યા પછી સડંગ મારો અનુભવ એ રહ્યો કે ઈશ્વરી શક્તિ સદાય મારી સાથે રહી. એવા એવા પ્રસંગો ને એવી એવી ઘટનાઓ બનતી હતી કે જેમાં મારી પાકી કસોટી થાય, હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, અને છતાંય છેવટની ઘડીએ મારો હાથ જ એકદમ ઉપર રહે અને મારી વાહ વાહ થાય. ઈશ્વરે એટલી સરસ સહાય કરી છે એટલે મારી પોતાની કોઈ એની અંદર વશેકાઈ કે વિશેષતા હોવાને બદલે એ ઈશ્વરની જ ઈચ્છાથી બધું ચાલ્યું હશે એમ માનું છું. એટલે મને પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રો વાઇસ ચાન્સલર તરીકે મૂક્યો, ત્યાંથી 10 જ મહિનામાં મને ગુજરાત યુનિવર્સિટીને વાઇસ ચાન્સલર તરીકે મૂક્યો. ભાવનગર યુનિવર્સિટીનો મોટો પ્રશ્ન ઉભો થયો, UGCA ની માન્યતા 25 વર્ષ થયા અને 100 એકર જમીન એની પાસે હતી નહીં એટલે માન્યતા રદ કરવાનો પ્રશ્ન ઉભો કર્યો. સરકાર મુશ્કેલીમાં આવી એટલે મને વધારાનો ચાર્જ ભાવનગર યુનિવર્સિટીનો આપ્યો. એમ 3-3 યુનિવર્સિટીની કામગીરી મારે સામેલ થવાનું આવ્યું અને એમાં કસોટીઓ ખૂબ આવી, કારણ કે બધા દિગ્ગજો એ વખતે સિન્ડિકેટ મેમ્બરો હતા. જૂના વાઇસ ચાન્સલરો હોય, કોંગ્રેસ પક્ષના હોય, અને મને તો ભાજપ સરકારે મૂકેલો એટલે એ લોકો નિશાન બનાવે. મારી પહેલા 5 વાઇસ ચાન્સલરોને મેં બગાડી દીધેલા ગુજરાત યુનિવર્સિટીમાં, કોકને 1 જ દિવસની અંદર, કોકને 13 દિવસની અંદર ચેનથી બેસવા જ ના દે. અને એ લોકોને બહુ જ વિચિત્ર પણ લાગતું હતું કે કાઠિયાવાડી માણસ આવીને ગુજરાત યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે બેસી જાય, આ કેમ ચાલે. એટલે જેટલા પણ પ્રકારના કાવા દાવા થઈ શકે, ખટપટો થઈ શકે, પ્રસંગો અને પ્રયોગો થઈ શકે, બધું કર્યું, પણ દરેક પ્રયોગની અંદર ઈશ્વરની એટલી બધી સહાય હતી અને કુદરતી રીતે એ બધા જ પ્રસંગોમાંથી વગર તકલીફે હું બહાર આવ્યો. 3-3 વર્ષ ગુજરાત યુનિવર્સિટીના મારા કસોટીના વર્ષો હતા. 2000ની સાલમાં બહુ જ મોટો વરસાદ પડ્યો, 22 ઇંચ એક દિવસમાં, અને બહુ જ આખું આખા અમદાવાદનો કચરો, સડેલું અનાજ બધું કેમ્પસમાં નાખ્યું. મારે 1.5 મહિનો સુધી રસોડું ચલાવવું પડ્યું અને 1000 કિલો દવાઓનો છંટકાવ કરવો પડ્યો. બીજે વર્ષે ભૂકંપ આવ્યો બહુ જ ખરાબ 2001માં, અને મારા 65 બિલ્ડિંગો યુનિવર્સિટીના તૂટી ગયા. એને રિપેર કરાવવા પહેલા તૂટી ગયા પ્રોફેસરોના ક્વાર્ટર્સ, તૂટી ગયા, પ્રાઇવસી જેવું કઈ રહ્યું નહીં, એને માટે મારે તાત્કાલિક વ્યવસ્થા કરવી પડી. ત્રીજે વર્ષે કોમી રમખાણો ભયંકર થયા, પરીક્ષા લઈ ન શકાય એવી સ્થિતિ, અને ગુજરાત યુનિવર્સિટીનો આખો વહીવટ છે તે છેક કચ્છ સુધી અને આ બાજુ છેક દાહોદ સુધી અને નર્મદા સુધી આખો ફેલાયેલો. તો મને એક આખી ટ્રૂપ મળે 100 SRP ની, રોજે રોજ પેપરો રાત્રે ટેક્સી લઈને નીકળે સેન્ટર ઉપર પહોંચાડવા, સવારે 10 વાગે પરીક્ષાના સેન્ટર ઉપર પહોંચાડે, કોઈ હાલાકી ન થાય, ત્યાંથી પાછી આન્સર બુક લખાયેલી તૈયાર થઈ હોય રોજે રોજની પાછી આવે. એ વખતે સરકાર પાસે પોલીસ નહીં, SRP નહીં, મને કોઈ સહાય કરી શકે નહીં એવી સ્થિતિ. મેં સબ સેન્ટર બનાવ્યા અને 9000 વિદ્યાર્થીઓની પરીક્ષા છે તે, અરે સેંકડો હજારો વિદ્યાર્થીઓની પરીક્ષાઓ છે તે મેં એ રીતે મેનેજ કરી. કોમી રમખાણોમાં ખૂબ છરાબાજી ચાલતી હતી, જાત જાતને રોજ માગણીઓ આવે. અમુક કોમ તરફથી આગ્રહ થયો કે અમારે તો ગમે ત્યારે અમારી ઉપર હુમલો થઈ જાય, અમારા ઘરેથી એમને બસ તેડવા આવે. આખું જૂનું અમદાવાદ છે તે તો કર્ફ્યુમાં હતો, એના કોઈ કોલેજ બિલ્ડિંગનો ઉપયોગ ન કરી શકું, એના કોઈ સ્ટાફ મેમ્બરનો ઉપયોગ ન કરી શકું. પશ્ચિમ અમદાવાદમાં, નવા અમદાવાદમાં એ બધાને મારે સમાવવાના. તો અમદાવાદની 60 તો કોલેજો, એના વિદ્યાર્થીઓને સમાવી, એની પરીક્ષા લેવી, બધી કસોટીઓ આવી, પણ તમામ કસોટીઓમાંથી ભગવાને અણીશુદ્ધ પાર ઉતાર્યો અને ડગલે પગલે મને ખાતરી કરાવી કે અમે તારી સાથે છીએ, કોઈ તકલીફ તને નહીં પડે. એટલે જે કઈ જસ છે તે ઈશ્વરને છે, મનુષ્યની શક્તિ કરતા ઈશ્વરની એ કેટલી સંકલ્પ શક્તિ અને ઈચ્છા શક્તિ પ્રબળ છે એનો અનુભવ અંગત જીવનમાં મને થયો.
આજના શિક્ષણની વાત કરીએ તો શિક્ષણના ધોરણો, શિક્ષણની નીતિઓમાં રાજ્યની ભૂમિકા, વૈશ્વિક સ્તરે આપણા શિક્ષણને તપાસવા જતા એમાં અનેક કહેવા પણ જણાય. આ બધા મુદ્દાઓ વિશે આપના વિચારો જાણવાની ઈચ્છા છે. આજે એવું પણ કહેવાય છે કે વ્યક્તિત્વના ઘડતરમાં શિક્ષણની ભૂમિકા ખાસ રહી નથી, આપણું શિક્ષણ પાઠ્યપુસ્તકથી આગળ વધતું નથી, આપણે ગુગલિયા પેઢીને ઉછેરી રહ્યા છીએ. આજના શિક્ષણ વિશે આપ શું કહેશો?
હમણાં જ તમને ખ્યાલ હશે કે મુંબઈથી દર વર્ષે એક કેલેન્ડર નીકળે છે, કાલ નિર્ણય કરીને, હિન્દીમાં, મરાઠીમાં, ગુજરાતીમાં. એમાં આગલું પાનું છે તે તારીખ્યું હોય અને પાછળ છે કે દરેક મહિનામાં એક સુંદર લેખ હોય. એમણે આ વર્ષે મારા પાસે આ જ વિષય ઉપર લેખ માંગ્યો છે કે અત્યારની આપણી શૈક્ષણિક પડકારો કયા છે, શિક્ષણ ક્ષેત્રના આપણા પડકારો. એમાં જે મેં વાત કરી છે તે આપને જણાવું કે આપણા દેશની વર્તમાન સ્થિતિમાં જે શિક્ષણની જે હાલત છે એ અત્યંત શોચનીય છે. આપણે ત્યાં શિક્ષણનો મૂળભૂત જે હેતુ છે એ જ વિસરાઈ ગયો છે. શિક્ષણ આપણે જે આપવાનો હેતુ હતો તે એની અંદર રહેલી જે શક્તિઓ છે, વિદ્યાર્થી માત્રની અંદર રહેલી ઇનનેટ અંદરૂની જે શક્તિઓ છે તેને પ્રગટ કરવી અને એને સ્વનિર્ણિત બનાવવો, પોતાના નિર્ણયો પોતે જાતે લઈ શકે, પરાવલંબી ન રહે, સ્વાવલંબી બને, એ પોતે વિચારવાન, ચારિત્રવાન અને દેશપ્રેમી નાગરિક તરીકે તૈયાર થાય, તો આ આખી જે એની નિષ્ઠા અને નિસ્બત છે તે સમાજ તરફની પણ હોય, આ બધી વાત સાવ વિસરાઈ ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે સ્કૂલો હોય કે કોલેજો હોય કે યુનિવર્સિટીઓ, શિક્ષકો વિના ચાલે છે, ખંડો વિના ચાલે છે, પ્રિન્સિપાલો વિના ચાલે છે, એનઓસી અપાતા નથી, નિમણૂકો થતી નથી, માણસ રિટાયર્ડ થાય તો નવી જગ્યા ઉપર આવતી નથી, એની મંજૂરી અપાતી નથી, અને પ્રાઇવેટાઇઝેશન થયા પછી, સેલ્ફ ફાઇનાન્સનો કોન્સેપ્ટ આવ્યા પછી બધા જ વિદ્યા મંદિરો, લક્ષ્મી મંદિરોમાં ફેરવાતા જાય છે. તમે જુઓ કે છેક પ્રાથમિક કક્ષાએ 3-6 લાખ રૂપિયા જેવી ફી ઉઘરાવાય છે અને એ કોલેજો અને સ્કૂલો માત્ર નામની રહી છે, ત્યાં લોકો ફરજિયાતપણું છે એટલે જાય છે, જો 75% હાજરી ના હોય તો પરીક્ષામાં બેસી ન શકાય એવો નિયમ હોવાને કારણે. બાકી ટ્યુશન ક્લાસીસ એને લોકો નિયમિત રીતે ભરે છે ને એ લોકો ચારે બાજુ રાફડાની જેમ ફાટી નીકળાય છે. હવે ત્યાં માત્ર જે છે તે પુસ્તકીય જ્ઞાન જ અપાય છે અને સૌની નજર આજે કેવળ ક્લાસ અને પર્સન્ટેજ ઉપર છે, એટલે શૈક્ષણિક મૂલ્યો સદંતર ધોવાઈ ગયા છે અને આજે છે તે ક્લાસ, ગ્રેડ, ટ્યુશન, આ બધું જે છે તે નવા મૂલ્યો બની ગયા છે. એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણી સામે જબરજસ્ત પડકારો ઉભા થયા છે કે આપણે, તમે કહ્યું એમ, એક ગૂગલ આશ્રિત કંઈ પણ વાત હોય તો ગૂગલમાં જોઈ લો, સર્ચ ઇન્જિનમાં જોઈ લો અને પૂછી લો ને આપણી પાસે ક્યાં ઓછા સાધનો છે, કમાન્ડ આઈ ફોન ફટ કરતી વિગતો મળી જશે. એટલા પરોપજીવી થઈ ગયા છે અને પોતાની જાત ઉપર પણ વિશ્વાસ નથી રહ્યો. પગભર થઈ શકે, સામાજિક નિસ્બતની વાત તો બાજુ ઉપર રહી, પણ વ્યક્તિગત અને કૌટુંબિક નિસ્બત પણ રહી નથી. એવી ખરાબ હાલત અત્યારે શિક્ષણની આવી છે, એટલે એને પરિણામે દેખાય છે કે ભવિષ્ય કેટલું બધું ખરાબ હશે, ધૂંધળું હશે. જેને અમારા જેવા શિક્ષણનો એક ગોલ્ડન પીરિયડ જોયો છે, અમે એવા ઉમદા શિક્ષકો જોયા છે, એવી ઉમદા શિક્ષણ પ્રણાલીઓ જોઈ છે, ડેડિકેટેડ એવા બધા જ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોયા છે, ત્યારે બહુ જ રંજ થાય છે મનમાં, ખૂબ વસવસો થાય છે. સરકારે મને તક આપી, હું વાઇસ ચાન્સલર તરીકે રિટાયર્ડ થઈ ગયા પછી ફરી પાછી મને એકેડેમિક સ્ટાફ કોલેજ છે તે સોંપી, 5 વર્ષ પરના જુદા જુદા વિષયના વિદ્યાર્થીઓ છે તે ભણવા માટે આવતા ગયા, ઓરિએન્ટેશન કોર્સ કરે, રિફ્રેશર કોર્સ કરે. મેં ભરસક પ્રયત્નો કર્યા, ખૂબ પ્રયત્નો કર્યા અને એ એક જ હેતુથી કર્યા કે ન યુજીસીએ પૈસા આપ્યા, ન ગવર્મેન્ટે પૈસા આપ્યા, અધ્યાપકો પાસેથી મેં પૈસા લીધા નહીં, મેં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે એની પાસેથી બધા કાર્યક્રમો સ્પોન્સર કર્યા અને લાખો રૂપિયાના ખર્ચે કેટલા કાર્યક્રમો કર્યા કે જેથી શિક્ષક મજબૂત બને સાચા અર્થમાં. કારણ કે ભલે ચાણક્યે વર્ષો પહેલા કહ્યું, ગુરુનામ ગુરુ ચાણક્યે, કે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ દોનો ઉનકી ગોદ મેં પલતે હૈ, ઓર મુજે સમાજ ઓર રાષ્ટ્ર કે બારે મેં સોચના હૈ ક્યોંકી મેં એક શિક્ષક હું. તો આ જે વાત છે એ વાત ફરીથી દરેકને હું કાર્ડ રૂપે આપતો હતો, આ જે ટ્રેનિંગ પૂરી કરીને જાય મહિનાની, એને આવું એક સરસ મજાનો સંદેશ પ્રિન્ટેડ આપતો હતો અને એ એનલાઇટન થાય એવું ઉદબોધન પણ આપતો હતો. જ્યાં જ્યાં મને તક મળી, નેશનલ એસેસમેન્ટ એક્રેડિટેશનની અંદર સરકારે નેક કાઉન્સિલે મને જ્યાં તાકા આપી ચેરપર્સન રૂપે દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજોને મૂલ્યાંકન કરવા માટેની, ત્યાં દરેક જગ્યાએ પણ આ પ્રકારનો એક બોધ એ લોકોને મળે, એક પ્રકારની સભાનતા કે જાગૃતતા આવે. એટલા માટે થઈને મેં મિશનરી સ્પિરિટથી કામ કર્યું. એક શિક્ષક તરીકે મારાથી બને એટલું કરવાનો મેં સતત પ્રયત્ન કર્યો છે, અને લેખનમાં પણ આ જ મેં કર્યું છે. જેમ એક બાજુ સાહિત્યના લેખો કર્યા છે, અધ્યાત્મના કર્યા છે, એમ ત્રીજી બાજુ કેળવણીના શિક્ષણ વિશે પણ આ પ્રકારના ખાસ લેખો કર્યા છે.
આપનું પ્રદાન સંસ્કાર જીવન ક્ષેત્રે પણ મહત્વનું છે. સંસ્કૃતિ માટેની આપની નિષ્ઠા ખૂબ જાણીતી છે. ભારતીય હોવું એટલે શું આપની દ્રષ્ટિએ? આજે જગત સીમાડા વગરનું બન્યું છે.
એ ભારતીય શબ્દ આવે છે અને કેટલાકને એની એ શબ્દની એ સંજ્ઞાની એલર્જી છે, કારણ કે એ લોકો એને પોલિટિકલ અર્થમાં જોવા લાગે છે. હકીકતે જે માટીના કણમાંથી આપણે પેદા થયા છીએ, જ્યાંના જલવાયુ અને આબોદાણાથી આપણું માનસિક અને બૌદ્ધિક કોષ આખો પરિપોષાયો છે, એના તરફ આપણી પોતાની કેટલીક જવાબદારીઓ હોય છે, અને એ આપણી પ્રકૃતિમાં અથવા તો આપણા સ્વભાવમાં કેટલાક ગુણ અવગુણોનું આરોપણ પણ કરતો હોય છે. એટલે આજે તમે જોશો કે દુનિયાની કોઈ પણ પ્રજા હોય તો એ પ્રજાની અમુક અમુક ખાસિયતો હોય. દાખલા તરીકે બ્રિટિશરો છે, તે અતડા બહુ, જલ્દીથી બધાને મળે નહીં. બાજુ બાજુમાં તમે કલાકો સુધી બેઠા હો પણ કોઈ ત્રીજો માણસ તમને બંનેને ઓળખતો, જ્યાં સુધી ઇન્ટ્રોડક્શન ન કરાવે ત્યાં સુધી તમારી સાથે વ્યવહાર શરૂ ન કરે, વાતચીત ન કરે, અને વાતે વાતે સોરી થેન્ક યુ એની આપ લે થાય, બાકી તો વધારે ન થાય. એટલે મેનર્સ અને મોરલ્સ પ્રોટોકોલ્સ એમાં માનનારી પ્રજા. ફ્રાન્સની પ્રજા છે જે રીતે રંગીલી, ભોગ વિલાસમાં માનનારી. અમેરિકન પ્રજા જે છે તે વધારે પડતી ઓપન, નિખાલસ. જર્મન પ્રજા છે જે રીતે મેન્તુ. હવે એમ દરેક પ્રજાની એક લાક્ષણિકતા હોય, એમ ભારતીય પ્રજાની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે. આપણી પ્રજાની વ્યક્તિત્વની જે મુખ્ય ખાસિયત છે તે શાંતિપ્રિયતાની છે. આપણે બહુ જ શાંતિપ્રિય પ્રજા છીએ. આખી દુનિયામાં એકમાત્ર દેશ એવો છે કે જેણે કોઈ બીજા દેશ ઉપર ક્યારેય આક્રમણ ન કર્યું. એની ઉપર આક્રમણો થયા છે ત્યારે જડબાતોડ જવાબ આપ્યો છે. આવડી મોટી 200 વર્ષ સુધી પોતાની ઉપર રાજ કરનારી અંગ્રેજી સલ્તનતને એણે લોહી વેવડાવીને આઝાદી નથી મેળવી, સત્યાગ્રહના સાધનથી મેળવી. અને જો આવડી મોટી અંગ્રેજી સલ્તનતને પોતાની બેઠી તાકાતથી આ પ્રજા વડાવી શકતી હોત, વડાવી શકી, તો એવી પોર્ટુગીઝ પ્રજા દીવ દમણ અને ગોવામાં જે હતી એને પણ એ તાત્કાલિક દૂર કરી શક્યું હતું, અને છતાં 14 વર્ષ ધીરજથી અમે રાહ જોઈ છે. એણે એની સામે બળવો નથી કર્યો, એની ઉપર દાદાગીરી નથી કરી, એને સમજાવટ કરીને આપણા દેશમાંથી વિદાય કર્યા છે. આ જે આપણી શાંતિપ્રિયતા છે એ સૌથી મોટી આપણી એક લાયકાત છે, પરિચિતતા છે. બીજું આપણે જે છે તે અધ્યાત્મની અંદર, એટલે આપણી ભારતીય પ્રજામાં ધાર્મિકતાનો એક અંશ બહુ ઊંડે સુધી પડેલો છે. આપણા અંગ્રેજોના સંપર્ક પછી આપણો પહેરવેશ બદલાયો, ખાન પાન બદલાયો, રીત રિવાજો બદલાયા, જીવનશૈલી એક શબ્દમાં કહીએ તો બદલાઈ. એક વસ્તુ ક્યારેય કોઈ બદલી શકે એવી સ્થિતિ નથી, અને તે આપણી અંદર રહેલી આસ્તિકતા, ધાર્મિકતા કે નૈતિકતાનો અંશ. તમે શર્ટ ઉતારીને બાજુ ઉપર મૂકી શકો, રેઇનકોટ કે ઓવરકોટને બાજુ ઉપર, પણ તમારી ચામડીને ઉતરડીને તમે બાજુ ઉપર ન મૂકી શકો. આ આસ્તિકતા કે આ જે નૈતિકતા જે આપણા લોહીમાં છે ને, એ આપણને ક્યારેય હિંસક થવા દે, ક્યારેય આ પ્રકારે ક્રૂર થવા દે એવી પરિસ્થિતિ જ નથી. આપણી અંદર એ ઇનનેટ છે, જન્મજાત છે. ત્રીજી વાત, આપણે બહુ પરંપરાગત છીએ, ટ્રેડિશન્સ ના ચુસ્ત પાલક છીએ. સેંકડો ટ્રેડિશન્સ આપણે ભૂતકાળમાં નિભાવી છે, એમાંની કેટલીક પડતી મૂકી છે, કેટલીક નવી ઉપજાવી છે, પણ પરંપરાનું આપણે હંમેશા પાલન કર્યું છે. અને ચોથું આપણી પાસે કેવું છે કે આપણે આનંદ પ્રિય પ્રજા છીએ. આપણા પૂર્વજો અને વડીલોએ સતત એક વાત આપણને બરાબર મગજમાં ઠસાવી છે. વેસ્ટર્ન ફિલોસોફી શું છે, એ કહે છે કે મેન ઇઝ અ સન ઓફ સિન, માણસ પાપનું સંતાન છે. અને આપણી ફિલોસોફી, આપણા વડવાઓએ આપણને જે બરાબર ગળથૂથીમાં પાય છે તે એ છે કે અમૃતસ્ય પુત્ર, આપણે તો અમૃતનું સંતાન છીએ. આપણે પાપનું સંતાન શા માટે? આપણે આનંદ અવતાર જ છીએ, તો એટલા બધા આપણે આનંદને માટે થઈને ઉત્સુક હોઈએ છીએ કે હર દિનને આપણે એક તહેવારમાં ફેરવી નાખ્યો છે. બેસતું વર્ષ, ભાઈ બીજ, અક્ષય તૃતીયા, ગણેશ ચતુર્થી, લાભ પાંચમ, રાંધણ છઠ, શીતળા સપ્તમ, ગોકુળ અષ્ટમી, નોળી નોમ, દશેરા, અગિયારસો જાત જાતની, વાઘ બારસ, અક્ષય તૃતીયા, તેરસ તમે જો કહો છો તે, રૂપ ચૌદસ, દિવાળી તમે જુઓ, પ્રત્યેક દિવસને ઉત્સવમાં આપણે ફેરવી નાખ્યા છે અને આપણને બહુ ગમે છે. એટલે દેશમાં આટલી બધી ભાગવત સપ્તાહો ચાલે છે, રામાયણની કથાઓ ચાલે છે, ભગવદ્ ગીતાના પારાયણો ચાલે છે, સત્યનારાયણની કથાઓ ચાલે છે, એમાં હજારો લાખો માણસો ઉમટે છે. એનું કારણ એ છે કે આ એક અંદરનો સંસ્કાર છે ભારતીય પ્રજાનો. એટલે તમે એની આસ્તિકતા, તમે એની ધાર્મિકતા, એની નૈતિકતા કે એની આધ્યાત્મિકતા છે ને એને તમે પૂછી શકો એવી સ્થિતિ નથી. ઊંડે ઊંડે ગમે તેવો નાસ્તિક માણસ હશે તો પણ એના મનની અંદર ઊંડે ઊંડે જે છે તે અભાવ પડેલો છે કે ભાઈ એક હજાર હાથવાળો ઈશ્વર ઉપર બેઠો છે ને એ બધું જોયા કરે છે. તો આ બધી ભારતીય પ્રજાની એક લાક્ષણિકતા છે અને એ ભારતીય પ્રજાની એ વિશેષતા હોવાને કારણે તમે જો કે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં, તમે ઓસ્ટ્રેલિયામાં બેઠા છો, કોઈ ન્યુઝીલેન્ડમાં હશે, કોઈ સ્વિટ્ઝર્લેન્ડમાં હશે, કોઈ યુરોપ અમેરિકામાં હશે, તમે જુઓ કે એ લોકો ત્યાં રહે રહે જે વતન જંખનામાં જીવે છે. અહીંથી કોઈ ત્યાં આવે છે તો તમે નાની નાની વાતો એની પાસે ખોતરી ખોતરીને પૂછો છો. એનું કારણ એ છે કે તમને વતનમાં એટલો સમય જીવવાની ઈચ્છા છે. એક નોસ્ટેલ્જિક ઇન્સ્ટિંક્ટ જેને આપણે કહીએ, વતન રાગ આપણી અંદર જે પડ્યો છે તે ક્યાંથી આવે છે? પેલી માટીમાંથી આવે છે, જે માટીના કણમાંથી જ આપણે જન્મ્યા છીએ અને એનો એક તાર સતત આપણી સાથે સંધાયેલો હોય છે. એટલે આ એક ધરતી એવી છે જેને દેવભૂમિ કહી છે, પુણ્યભૂમિ કહેવામાં આવી છે. દેવભૂમિ કે પુણ્યભૂમિ અમસ્તી નથી કહેવામાં આવી, એની અંદર આવી સદીઓનું જેને કહીએ. અને એટલે તમે જુઓ કે આપણી જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિમાં કેટકેટલી વિશેષતા છે, વિવિધતા આટલી બધી ધર્મની, ભાષાની, ખાનપાનની, પહેરવેશની, રીતરિવાજની, અને છતાંય આટલા વર્ષોથી સંપી જંપીને એક સાથે રહે, વિશ્વાસની કટોકટી ઊભી થાય, રમખાણો થાય, કાંઈ પણ બને પણ ફરી પાછી એક થઈને જીવે. બીજી બાજુ સાતત્ય કેટલું બધું છે, દુનિયાભરની વલવલી સંસ્કૃતિઓ અસ્ત પામી ગઈ અને એની મધ્યકાલીન અને અર્વાચીન સંસ્કૃતિ વચ્ચે મોટી ખાઈઓ છે. આપણે ત્યાં એવું ક્યારેય બન્યું નથી. સંસ્કૃતિનું, સભ્યતાનું એક સાતત્ય સતત આપણને દેખાયા કરે. તો આ બધી વસ્તુ એવી છે કે જે આપણને એક વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ આપે છે અને આપણા વાણીમાં, આપણા વર્તનમાં એ અનાયાસ પ્રગટ થાય છે. એટલે નવી પેઢી છે એને એમ લાગે છે કે આ બધું શું છે, અને એટલા માટે થઈને કેટલીક બહુ સારી સંસ્થાઓ જે કાર્યક્રમો કરી રહી છે, દાખલા તરીકે શાંતિનિકેતનમાં જે રીતનું શિક્ષણ અપાય છે, જે રીતનું અરવિંદ આશ્રમની પોંડિચેરીની સંસ્થામાં શિક્ષણ અપાય છે, રામકૃષ્ણ મિશનની સંસ્થાઓમાં અપાય છે, ચિન્મયાનંદજીની સ્કૂલોમાં અપાય છે, આર્ય સમાજની સંસ્થાઓ સ્કૂલો કોલેજોમાં જે અપાય છે, તમે જોશો તો એ લોકો એક એક સવાલના રેશનલ ઉત્તરો આપે છે. આજની યુવા પેઢીના માનસમાં જે જે પ્રશ્નો ઉઠે છે કે ભાઈ શા માટે ચાંદલો કપાળમાં કરવાનો, તિલક કરવાનું, શા માટે વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એટલે કોણ, આ ઓમકાર શું છે, તો એક એક વસ્તુને એ રેશનલ ખુલાસા આપે છે. આ શાસ્ત્રો શું છે, આ શાસ્ત્ર ગ્રંથોની પ્રાસંગિકતા આપણા જીવનમાં અત્યારે કેટલી છે, એનું રેલેવન્સ કેટલું છે, એક એક વાત બરાબર શીખવે છે. અને હું અંગત રીતે માનું છું કે રાષ્ટ્રનું ચારિત્ર હંમેશા પ્રજાના ચારિત્રથી જ નિર્માણ પામે અને પ્રજાનું ચારિત્ર એ ઘડવું હોય તો એના માટેનું એકમાત્ર સાધન શિક્ષણ છે. મને 45 વર્ષ થયા હાયર એજ્યુકેશનના ફિલ્ડમાં, 21 વર્ષે હું જોડાયો હતો શિક્ષણના ક્ષેત્રમાં, કોલેજમાં, અને હું 65 વર્ષે નિવૃત્ત થયો. 44 વર્ષ મેં શિક્ષણના ક્ષેત્રમાં કામ કર્યું તો મારી એક દ્રઢ માન્યતા બંધાઈ, મારું એક કન્વિક્શન છે કે માણસનું પગથી માથા સુધી રૂપાંતર કરી શકે એવી કોઈ જાદુઈ લાકડી આપણી પાસે હોય, એવો કોઈ કરિશ્મા હોય, એવું કોઈ રસાયણ હોય તો કેવળ એજ્યુકેશન છે, કેવળ એજ્યુકેશન છે. એજ્યુકેશન વડે જ તમે માણસને કરી શકો, તો એવું એજ્યુકેશન આપવું એ સૌથી પ્રાથમિકતા છે રાષ્ટ્રના નિર્માણને માટે થઈને. સમૃદ્ધ, સંપન્ન, વૈભવશાળી જે તમે શબ્દો વાપરવા હોય તે, પણ એવું રાષ્ટ્ર તમારે સંગીન બનાવવું હોય તો તમારે શિક્ષણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. અને એ શિક્ષણની જયારે નબળી હાલત જોઈએ છીએ ત્યારે બહુ જ રંજ થાય છે, બહુ દુઃખ થાય છે.
સંસ્કૃતિના આપણા પરસેપ્શન સાથે
જી
આજે
જી
જીવાતા જીવનનો સંબંધ શું?
બહુ સારો પ્રશ્ન છે તમારો. પહેલી વાત એ છે કે લોકોને સભ્યતા અને સંસ્કૃતિ એનો કોન્સેપ્ટ જ ખ્યાલ નથી એવી અત્યારે સ્થિતિ છે. અને એનું કારણ એ છે કે અભ્યાસક્રમે એને ક્યાંય આપણે સ્થાન નથી આપ્યું. પાયાની આવી ઘણી વિગતો આપણે શીખવતા જ નથી. દાખલા તરીકે નીતિ અને ધર્મ વચ્ચેનો શું તફાવત, સંપ્રદાય ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો શું તફાવત, આરાધના સાધના ઉપાસના અને ભક્તિ એની વચ્ચેનો શું તફાવત, કાંઈ આપણે ક્યાંય શીખવતા જ નથી. આપણે આઈક્યુ ની ઈક્યુ ની એસક્યુ ની વાતો કરીએ છીએ, પણ આપણે સ્પિરિચ્યુઅલ કોશન ની વાતો કરતા નથી. તમે જુઓ કે વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો હોય ને તો તમારે ફિઝિકલ આંખથી માંડીને તમારી ઇમોશનલ આઈડિયોલોજીકલ અને એની સાથે સોશિયલ અને સ્પિરિચ્યુઅલ એ બધા આંક એના સમૃદ્ધ કરવા પડે. માણસના વ્યક્તિત્વને ઘડવા માટે, એટલા માટે આપણી પાસે કેવળ શિક્ષણ એવો શબ્દ નહોતો, કેળવણી પણ શબ્દ હતો. ભણતર, ગણતર અને ચણતર એવા શબ્દો હતા, એ બધા જ અર્થપૂર્ણ હતા. તમારા શરીરને મનને વિચારને કેળવવા એ પણ એમાં અંદર હતી જ વાત. અને એની સાથે સાથે આ બધી જ વાત કે તમારો સર્વાંગીણ વિકાસ થાય, તમારા વ્યક્તિત્વનો અને ચારિત્રનો સર્વાંગી વિકાસ થાય. તો આજે હાલત એવી છે કે સભ્યતા એટલે શું અને સંસ્કૃતિ એટલે શું એ ખબર નથી, કારણ કે ભણવામાં ક્યાંય આવ્યું નથી. દેશાભિમાન નથી, રાષ્ટ્ર માટેનો આદર નથી. એની પાછળ પણ આ જ કારણ છે કે આખી દુનિયામાં કોઈ પણ તમે ફિલ્ડમાં જાઓ કે કોઈ પણ વિદ્યાશાખામાં તમે અભ્યાસ માટે દાખલ થાઓ તો નેશનલ કેરેક્ટર બિલ્ડિંગનો કોર્સ ફરજિયાત હોય છે. આપણી સરકારોને ક્યારેય સૂજ્યું નથી કે નેશનલ કેરેક્ટર બિલ્ડિંગ છે એનો કોર્સ આપણે દાખલ કરવો જોઈએ. નવી શિક્ષણ નીતિ આવી ત્યારે વારે વારે મેં લખાપટ્ટી કરીને કહ્યું છે, અનેક સભાઓમાં જઈને મેં વાત કરી છે કે ભાઈ તમારે નેશનલ આપણી કેરેક્ટર બિલ્ડિંગનો તમારે પેપર છે તે દાખલ કરવું જ પડે, શીખવવું પડશે. આજે તમે પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ એવા બે એજ્યુકેશનના ભાગ પાડી નાખ્યા અને મોટાભાગનું એજ્યુકેશન આર્ટ સાયન્સ કોમર્સ સિવાય બધું પ્રોફેશનલ કરી નાખ્યું. આજે હવે તમને સમજાય છે કે આ બધા પ્રોફેશનલ કોર્સિસ આપણે ડેવલપ કર્યા ને આપણે માણસો નથી બનાવ્યા, માણસ નથી બનતા યંત્રો બને છે. અને એટલે હવે તમને સમજાણું, અમેરિકા અને યુરોપની પ્રજાએ કીધું કે ભાઈ હ્યુમેનિટીઝ તો જોશે, માનવવિદ્યાઓ તો તમારે શીખવવી પડશે. એટલે તમે હવે એકાદ પેપર છે તે ઇન્કોર્પોરેટ કરવાની ઈચ્છા કરીને હવે દાખલ કરવા માટે તમે પ્રયત્નશીલ છે, પણ બહારથી તમને કોઈ કહે ત્યારે તમને ભાન પડે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે કંઈ ખાય આપણને દેખાય છે અત્યારે જીવાતું જીવન અને સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચેનું, તો એનું કારણ આ કે આપણી પોતાની સંસ્કૃતિ એનો વૈભવ એનો વારસો આપણને ખ્યાલ જ નથી. આપણે કોનું સંતાન છીએ? એટલે હું ઘણીવાર મારા વ્યાખ્યાનોમાં કહું છું કે અત્યંત શ્રીમંત અને ધીમંત એવા તેજસ્વી પૂર્વજોને આપણે નાલાયક અને નપાવટ એવા સંતાનો તરીકે જો સાબિત ન થવું હોય તો આપણે આ વસ્તુ સમજવી પડશે. આ આ શબ્દો કોકને આકરા લાગે, જરાક વધારે તોછડા પણ લાગે, અને છતાંય હું આ વાપરું છું કે અત્યંત શ્રીમંત અને ધીમંત એ લોકો ઓછું ભણેલા હતા, આપણા વડવાઓ, પણ સંસ્કારથી ખૂબ સંપન્ન હતા. એ લોકો વિદ્યાકીય ડિગ્રીઓ કે ઉપાધિઓ એમની પાસે નહોતી, પણ જીવનનું ઘડતર અને જીવનની સમજ કેટલી બધી હતી એમની પાસે. આપણા શાસ્ત્રોમાં એક એક જે સુવાક્યો છે એ કેટલા અર્થસભર છે. તો એ વારસો ગળથૂથીમાં બધે પૂરેપૂરો મળવો જોઈએ, અને ગળથૂથીમાં હશે તો આપણો કોઈ પણ પ્રજાજન દુનિયાના કોઈ પણ છેડે હશે ક્યારે પાછો નહીં પડે. એને પોતાની સભ્યતા અને સંસ્કૃતિનું ભાન હશે તો હંમેશા એની આનબાન અને શાનને માટે થઈને મથવાનું, એના રક્ષણ માટે મથવાનું, એના માટે એના એના અંદર એક પ્રકારની ખુમારી હશે, ખુદારી હશે. પણ અનફોર્ચ્યુનેટલી આપણી સરકાર આ બાબતમાં ધ્યાન ઉપર નથી. દુનિયાના મોટાભાગના રાષ્ટ્રો પોતાના બજેટની એન્યુઅલ બજેટનો મોટા ભાગનો હિસ્સો જે છે એજ્યુકેશન પાછળ ખર્ચે છે, સંરક્ષણ પાછળ, એટલે સૌથી પહેલા ડિફેન્સમાં અને બીજા નંબરે એજ્યુકેશન પાછળ. આપણે ત્યાં આપણા રાષ્ટ્રની અંદર ભારતમાં એજ્યુકેશન પાછળ જે આપણા બજેટની ફાળવણી થાય છે છઠ્ઠા નંબર ઉપર આવે છે. અને એને કારણે શું થાય છે કે જે ખરેખર બળ મળવું જોઈએ, આર્થિક સંબળ મળવો જોઈએ, એ નથી મળતો. આ બધી ખામીને કારણે જે છે તે આ ખાઈ આપણને દેખાયા કરે છે. પણ હવે એક સમય જાગૃત થયો છે, કલ્ચરલ રિવાઇવલ એનો પિરિયડ હવે શરૂ થયો છે. લોકોને એક વસ્તુ સમજાતી થઈ છે કે ક્યાંક આપણી ભૂલ થઈ છે, ક્યાંક આપણે કશું ચૂકી ગયા છીએ. એટલે જ્યારે 50 યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સની ઉજવણી ચાલતી હતી ને, ત્યારે મેં લોકસભાના સ્પીકર, કોંગ્રેસની સરકાર હતી ને પી કે સંઘમાં એ અધ્યક્ષ હતા, સ્પીકર હતા, એને મેં એક લાંબો પત્ર લખ્યો હતો. અને મેં એમને કહ્યું હતું કે આ જે અવસર છે તે ઉજવણીઓ તો કરશું જ, આપણે આનંદ મનાવશું, બધી વાત બરાબર છે, પણ રીથિંકિંગ છે, ગવર્મેન્ટની બધી પોલિસી છે એનો પુનર્વિચાર કરો. આપણે એક રોડ મેપ બનાવેલો હોવો જોઈએ કે ભાઈ આપણું રાષ્ટ્ર છે એ આઝાદ થયા પછી આપણે કેટલો પ્રોગ્રેસ કર્યો, આપણું ડેસ્ટિનેશન શું છે, આપણે ક્યાં સુધી પહોંચવું છે, આપણો ગોલ શું છે, આપણી કેટલી મજલ કાપવાની બાકી છે. એમને એટલું બધું સૂચન ગમી ગયું, એને અમલ કર્યો પી કે સંઘમાં, અને દુનિયાભરના દેશ અને દુનિયાભરના લોકોને નિમંત્ર્યા કે તમારા ફિલ્ડની અંદર તમે મને એક આર્ટિકલ આપો, આપણે એક સુવેનિયર બહાર પાડ્યું. એટલું સમૃદ્ધ સુવેનિયર એને બહાર પાડ્યું છે 50 યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ વખતે આપણી ઇન્ડિયન પાર્લામેન્ટે, જેમાંથી 25-30 PhDની થીસીસો કરી શકાય એટલો ડેટા છે જેમાં. અને જ્યારે એણે બધાને આપ્યું ત્યારે હું પાર્લામેન્ટમાં હાજર હતો, અને મને કહેતા બહુ જ શરમ લાગે છે, સંકોચ થાય છે, અપરાધભાવ અનુભવાય કે આપણા મોટાભાગના સંસદ સભ્યો છે એ દરેકને કોપી આપવામાં આવી ત્યાં છોડીને જતા રહ્યા, મેજ ઉપરથી પોતાની સાથે લઈ જવાની પણ તસ્દી એમણે લીધી હતી અપવાદને બાદ કરતા. હવે તમે જુઓ કે આ વસ્તુ જે છે ને એ ફરીથી અત્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ, 75 વર્ષની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આ પાયાની જરૂરિયાત છે. આપણી એજ્યુકેશન પોલિસી, આપણી ફિસ્કલ પોલિસી, આપણી વિદેશ નીતિ, અન્ન નીતિ, કાપડ નીતિ, તમામ નીતિઓનો પુનર્વિચાર કરવો જરૂરી છે. એવું કેમ થયું કે આપણે 12-12 પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી તો આઝાદ થયા પછી પહેલું આપણું સપનું આબાદ થવાનું હતું, આપણે કેટલા અંશે આબાદ થયા? ગરીબ વધારે ગરીબ કેમ થતો જાય છે? ધનવાન વધારે ધનવાન કેમ થતો જાય છે? હેવ અને હેવ નોટ વચ્ચેની જે દરાર છે તે પોડી કેમ થતી જાય છે? આવું કેમ બન્યું? આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ પછી પણ આપણે હજી ગરીબીને કેમ હટાવી શક્યા નથી? ગરીબી હટાવવાના સૂત્રો તો વારે વારે પોકારીએ છીએ, કાર્યક્રમોની જાહેરાતો કરીએ છીએ, ગરીબી કેમ હટતી નથી? પીવાનું ચોખ્ખું પાણી પ્રજાને કેમ પૂરું પાડી નથી શકતા? એટલે કેટલીક પાયાની જે જરૂરિયાતો છે જેને આપણે પ્રાથમિક જરૂરિયાતો કહીએ છીએ એ જો ન પહોંચી શકે, હજી આપણા દેશની અંદર કેટલાક વિભાગો એવા છે કે જ્યાં સૂર્યનો પ્રવેશ નથી થયો, જ્ઞાનનો પ્રવેશ નથી થયો, હજી એ લોકો એટલી પછાત અવસ્થાની અંદર જીવે છે ને આપણે 21મી સદીના બંડા ફૂકીએ છીએ. તો આવી અસંતુલા, આવી અસમાનતા એ આપણો દોષ છે અને આપણી નિષ્ફળતા છે, એની જવાબદારી આપણે લેવી જોઈએ. અત્યારે પણ આપણો મુખ્ય ઉદ્દેશ એ જ હોવો જોઈએ કે આપણે કેટલી મજલ કાપી, કેટલી કાપવાની બાકી છે એનું એક આખો અંદાજ આપણે કાઢવો જોઈએ, એનો એક સરસ મજાનો આખો આપણે અહેવાલ તૈયાર કરવો જોઈએ કે, અને ટાર્ગેટ નક્કી કરીને, જેમ આપણા મરહૂમ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીએ ઇન્ડિયા 2020 નામનું એક પુસ્તક લખીને એમણે બતાવ્યું, 2004માં એ પ્રગટ કર્યું. એક નાનકડી ગુજરાતની હાયર સેકન્ડરીની 12મા ધોરણમાં ભણતી છોકરીએ પૂછેલો સવાલ હતો. એને પૂછ્યું કે મારે ઓટોગ્રાફ જોઈએ છે. અબ્દુલ કલામે કહ્યું કે હું જરૂર આપું, પણ મારા એક સવાલનો સાચો જવાબ આપશો, જે આપશે સાચો જવાબ એને ઓટોગ્રાફ આપીશ. પહેલો જ આ છોકરીને સવાલ પૂછ્યો કે વોટ ઇઝ યોર એમ્બિશન ઇન યોર લાઈફ, તારા જીવનમાં તારી મહત્વકાંક્ષા શું છે? ત્યારે એ છોકરીએ જે જવાબ આપ્યો કે હે મહામહીમ, અત્યારે હું નાબાલિક છું, નાદાન છું, 18 વર્ષની થઈ નથી, મને મતાધિકાર મળ્યો નથી, હું પરિપક્વ કે પુખ્ત નથી, પણ હું મતાધિકાર આપવાને લાયક બનું અને પુખ્ત કે પરિપક્વ બનું ત્યારે હું ઈચ્છું છું કે મારો દેશ હજુ ડેવલપિંગ સ્ટેજમાં છે, એના બદલે ડેવલપ થઈ ચૂક્યો હોય, એ વિકાસશીલ અવસ્થામાંથી વિકસિત રાષ્ટ્ર થઈ ચૂક્યો હોય, અને મારા દેશના આન બાન શાનનું ગૌરવ હું અનુભવી શકું. આખા પગથી માથા સુધી અબ્દુલ કલામ ધ્રુજી ગયા હતા કે ઉગીને ઉભી થતી પેઢીના મુખ રૂપે આ છોકરી વાત કરી રહી છે. અને એને તમામ નિષ્ણાતોને બોલાવીએ, ખૂબ બ્રેઇન સ્ટોર્મ આખી બ્રેઇન સ્ટોર્મિંગ સેશન આખી કરી અને આ પુસ્તક લખ્યું હતું, અને એમાં રોડમેપ આપ્યો હતો કે 2020 સુધીમાં ઇન્ડિયાને આપણે આ કક્ષાએ લઈ જવું છે, આપણે ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ કન્ટ્રીમાં આપણે પરિવર્તિત થવું છે. એ જે વિઝન એમની પાસે હતું એ વિઝન આપણે કેમ આગળ ચલાવ્યું નહીં, આપણે આપણા રાષ્ટ્રને ક્યાં લઈ જવું છે, ક્યાં પહોંચાડવું છે, અને એ જો પહોંચાડવું છે તો એને માટે થઈને આપણો રોડમેપ કયો છે, આપણે શું કયા ક્ષેત્રમાં શું કરવાનું છે, આ વસ્તુ બહુ જ અગત્યની છે. એટલે હવે એ જાગૃતિ આવી છે અને એને આપણે કલ્ચરલ રિવાઇવલનો કહીએ છીએ. નવી શિક્ષણ નીતિની અંદર પણ આ વાત થોડીક એ લોકોએ આમે સામેલ કરી છે. હવે ગીતા શીખવવાની વાત કરી છે. અરે જૂના રજવાડાઓ એટલા બધા સક્ષમ હતા અને દીર્ઘદ્રષ્ટા હતા. ગોંડલના મહારાજા ભગવતસિંહજી, જે વિદ્યાર્થી ભગવદ્ ગીતા કંઠસ્થ કરે ને એ ભણે ત્યાં સુધી આજીવન એને શિક્ષણ ફી માંથી મુક્તિ અપાતી હતી ગોંડલ સ્ટેટ દ્વારા. એ ગોંડલ સ્ટેટ એ વખતે સારામાં સારી કોલેજો પુનાની ગણાતી હતી, ફર્ગ્યુસન કોલેજ અને એ બધી કોલેજો. તો ત્યાં એમણે પોતાની સીટો ડોનેશન આપીને મૂકેલી. મને ખુદને એનો લાભ મળેલો, મારો બર્થ ગોંડલમાં મોસાળમાં, એને કારણે કે તમે ફર્ગ્યુસન કોલેજમાં ભણવા જઈ શકો. તો તમે જુઓ કે એ લોકો કેટલા દીર્ઘદ્રષ્ટાઓ હતા. હા, આજે તમે જુઓ હિન્દુ બનારસ યુનિવર્સિટીની લાયબ્રેરી તમે જુઓ, સયાજી રાવ ગાયકવાડે બનાવી આપી છે. આજે એક નાનકડી યુનિવર્સિટી હશે ને એ યુનિવર્સિટીની અંદર પણ ધોરે દિવસે 50-60 કે 100 જેટલી ટ્યુબલાઇટો બાળવામાં આવતી હશે બધા સ્ટેક રૂમની અંદર. એને એવું બિલ્ડિંગ બનાવીને આપ્યું છે ને, એવું વિશાળ બિલ્ડિંગ બનાવીને આપ્યું છે કે એક પણ લાઇટ તમારે પ્રગટ ન કરવી પડે એટલા હવા ઉજાસ સાથેનું બિલ્ડિંગ લાઇબ્રેરીનું સયાજીરાવ ગાયકવાડે હિન્દુ બીએચયુને, હિન્દુ બનારસ યુનિવર્સિટીને બનાવી આપ્યું છે. આ દીર્ઘદ્રષ્ટિ હતી આ લોકો પાસે અને પ્રજાના આવા વત્સલ થઈને કામો કરતા હતા. એવા કામો તરફ નજર જવી જોઈએ, એવા કામો કરવા તરફ આપણો અભિગમ રહેવો જોઈએ.
આપણે ભારતના ઇતિહાસને જોઈએ તો એના પર અનેક વિદેશી આક્રમણો થયા, છતાં આપણી સંસ્કૃતિ અકબંધ રહી છે. આપણા કેટલાક પ્રશ્નો તો છે, તેમ છતાંય આત્યંતિક વિચારધારા અથવા તો ફંડામેન્ટલિઝમ જેને કહીએ આપણે ત્યાં બહુ વિકસ્યું નથી. એનું કારણ આપને શું લાગે છે? આપણું દર્શન, આપણા શાસ્ત્રો, આજે દુનિયાના કેટલા બધા રાજ્યો છે જ્યાં સત્તા દ્વારા ધર્મનું સ્થાપન થઈ રહેલું આપણે જોઈ રહ્યા છીએ.
જી જી. હવે મેં આપને પહેલા જ કહ્યું કે એક ફંડામેન્ટલિઝમ, એક પ્રકારનો આત્યંતિકવાદ એ આપણામાં નથી આવ્યો. એનું એક મુખ્ય કારણ જે છે તે આપણને ગળથૂથીમાંથી મળેલો વારસો જ છે. શાંતિપ્રિય પ્રજા આપણે અમસ્તા નથી બહેના. જીવનનો અંતિમ ઉદ્દેશ આપણા પૂર્વજોએ જે રીતે નક્કી કરી આપ્યો છે, જે રીતે રોડમેપ બનાવીને એને આપ્યો છે, એ એટલું બધું પરફેક્ટ સાયન્સ હતું. આજે મારો પ્રયત્ન સતત એ રહ્યો છે કે દાખલા તરીકે 4 વર્ણની વ્યવસ્થા, 4 આશ્રમોની વ્યવસ્થા, 4 પુરુષાર્થની વ્યવસ્થા શેના માટે પૂર્વજોએ વિચારી હતી. તમે જુઓ કે આખી દુનિયામાં એકમાત્ર ભારતીય પ્રજા એવી છે કે જેણે જીવનનું ગ્રામર, ગ્રામર ઓફ લાઈફ પોતાના વંશ વારસાઓ માટે થઈને તૈયાર કરીને આપ્યું છે. દુનિયાની કોઈ પ્રજા એવું આપ્યું નથી. વર્ણ વ્યવસ્થાનો ખોટો અર્થ કરીને આપણે બેઠા કે બ્રાહ્મણ એટલે આ, ક્ષત્રિય એટલે વૈશ્ય એટલે આના, શુદ્ર એટલે આ, એવું હતું જ નહીં, એ ખ્યાલ જ નથી. આશ્રમ વ્યવસ્થાની અંદર પણ કેટલું બધું સાયન્ટિફિક આખો બેઝ છે એની અંદર, કોઈએ સમજાવ્યો નહીં. ચિલ્લા ચાલુ બધી વાતો કરે, 4 પુરુષાર્થની વાતોમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આજે પણ બધા સંતો મહાતો જે કથાઓ ચાલતી એમાં આ રીતે કહી નાખે. એની પાછળ પ્યોર સાયન્સ છે. એક ભગવદ્ ગીતાનું આટલું બધું મહત્વ છે એની કારણ, એની પાછળ પણ લાઈફનું સાયન્સ હતું. ભગવદ્ ગીતાના 1000 ઇન્ટરપ્રિટેશન થયા છે. કોઈ કે એને કર્મયોગની, કોઈએ ભક્તિયોગની, કોઈએ જ્ઞાનયોગની, કોઈએ અનાશક્તિ યોગની, કોઈએ પ્રપત્તિ યોગની, જાત જાતના અર્થઘટનો. સાચી વાત એ છે કે પુરુષાર્થ પ્રબોધિની છે, પુરુષાર્થનું વિજ્ઞાન એ સમજાવે છે. જે માણસ નિરુત્સાહી થઈ ગયો છે, અનુત્સાહી થઈ ગયો છે, ભાંગી પડ્યો છે, એને પોતાના જીવનમાં સ્વભાવ ઓળખી સ્વધર્મ અને સ્વકર્મ વડે કયો પુરુષાર્થ કરવાનો એ સમજાવે છે. ઈશ્વર તમને સહાય હંમેશા કરે પણ તમારું કામ તમારા વતી કરીને આપે તો તમારે જ કરવાનું હોય. એ વાત જે રીતે ગીતા, ભગવદ્ ગીતા એ સમજાવી છે, જે તમને પુરુષાર્થનું વિજ્ઞાન સમજાયું છે. હવે પુરુષાર્થ એટલે પ્રયત્ન નહીં, એફર્ટની વાત નથી, એન્ડેવરની વાત નથી, એથી મોટી વાત છે. તમારા પોતાના જીવનનું અંતિમ ધ્યેય શું છે અને એ અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમે શું મથામણ કરો છો, તમારે કઈ મથામણની જરૂર છે? તમારી પાસે તમારું વિઝન સ્પષ્ટ હોવું જોઈએ, એ વિઝનને સાકાર કરવા મિશન અને સ્પિરિટ જોઈએ, અને પેશિયોનેટ એવી એ તમારી એને માટે થઈને તત્પરતા જોઈએ, તમારે જનૂન જોઈએ, તમારી પાસે એક જોશો જોઈએ. નર્મદ કહેતો તે તો આ આખી વાત આપણી પ્રજાના અંદર એ જાણે કે ન જાણે એને ગળથૂતી માં, દાખલા તરીકે રામાયણ કે મહાભારત કોણે ખોલીને વાંચ્યું હશે? આજની પેઢીને કેટલા લોકો માણસ છે તે રામાયણ વાંચ્યું હોય કે મહાભારત, છતાંય એના લોહીમાં છે ને, એની ગળથૂતીમાં છે. એવી રીતે આ વાત આવી છે જેને કારણે આપણે આવા આક્રમક નથી બનતા, આવા જેને કહીએ ઉગ્રવાદી નથી બનતા, હિંસક નથી બનતા. આપણને શાંતિ એટલે શું એનું મૂલ્ય ખબર છે, મૈત્રી એટલે શું. તમે જો હિન્દુ જૈન ને બૌદ્ધ ત્રણેય ધર્મોએ જે ચાર મુખ્ય ભાવનાઓ પ્રબોધી છે તે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની છે. તમે હિન્દુ સનાતન ધર્મમાં જોશો, જૈન ધર્મમાં જોશો, બૌદ્ધ ધર્મમાં જોશો તો એક જ વાત આવે. ઇવન યોગ દર્શનમાં પણ આ વાત. અને ઉપેક્ષાના અર્થમાં કોને નિગ્લેક્ટ કરવાની વાત નથી, તમે ઉદાસીન થઈ જાઓ. જીવનમાં અણગમતું ઘણું બનવાનું છે, જીવનમાં તમને આડખીલીઓ ઘણી આવવાની છે, તો તમે એના તરફ એ વખતે ઉપેક્ષા ભાવ સેવો, ઉદાસીન થઈ જાઓ. યોગની જુદી જુદી વ્યાખ્યા આપતા, ચિત્તવૃત્તિ નિરોધ યોગ, કર્મસુ કૌશલમ યોગ, પછી છેવટે પાયાની છેલ્લી વ્યાખ્યા આપી કે સમત્વમ યોગ ઉચ્યતે. તમારા જીવનમાં સમત્વ આવે એ સાચો યોગ છે. એટલે તમે સુખમાં છકી ન જાઓ અને દુઃખમાં ભાંગી ન પડો. તમે તમારા અનુકૂળ અને પ્રતિકૂળ સંવેદનોમાં પણ સ્થિત પ્રજ્ઞની જેમ રહી શકો. આ વાત આપણા પોતાના લોહીમાં પડેલી છે અને એને કારણે આપણે આવા ક્યાંય આત્યંતિક થતા નથી, આવા ઉદ્વેગમાં આવતા નથી. આપણે ત્યાં હજુ કુટુંબ પ્રથા ચાલી છે, હજી તૂટતી જાય છે. લગ્ન પ્રથા છે એ પણ ઘસાતી જાય છે, પણ સંપૂર્ણપણે નાશ નથી પામી. તો લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા એ હજુ જળવાઈ છે, તેની પાછળનું કારણ પણ આ છે. પણ સતત એની ઉપર કુઠારાઘાત થઈ રહ્યા છે. હવે દુનિયાની યુરોપ અમેરિકાની પ્રજામાં જુઓ કે તો બધું ક્યારનું ખતમ થઈ ગયું. લગ્ન સંસ્થા તૂટી ગઈ, કુટુંબ સંસ્થા તૂટી ગઈ. એ લોકો, અમે સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા હતા તો બસનો ડ્રાઈવર છે, અમને બધાને કુટુંબ સાથે જઈને આંખમાં જળજડી આવી ગયા. તમારા પેરેન્ટ્સ લઈને તમે ફરવા આવ્યા છો, આટલા બધા એકપ્રીતથી તમે એની સંભાળ લઈને તમે એનું જતન કરો છો, તો એને માટે બહુ મોટી વાત લાગે છે. આપણા માટે એ સહજ છે. એટલે આપણે આ રીતે આત્યંતિક નથી થયા અને આપણામાં હજી આ વસ્તુ છે ને અંદરથી સચવાયેલી છે. જે વંશ પરંપરાગત આપણે જે જીન્સમાં આવે ને, જે સંસ્કારો, એ સંસ્કારો આનુવંશિક ધોરણે આપણી અંદર હજી ટકેલા છે.
આપણે જેમ ભારતીયતાની વ્યાખ્યા કરવા પ્રયત્ન કરીએ, એમ ભારતીય સાહિત્યની વ્યાખ્યા કરીએ તો ઇન્ડિયન લિટરેચર કોને કહીશું? આજે અંગ્રેજી ભાષા વિશ્વભાષા બની છે, એની સાથે અનેક ભારતીય લેખકો સર્જકો અંગ્રેજીમાં પણ લખતા થયા છે, ડાયસ્પોરા સાહિત્ય વિકસી રહ્યું છે. તો સાહિત્યની ભારતીયતા વિશે કંઈક વાત કરો.
બહુ સરસ મુદ્દો છે, એના વિશે બહુ સારો મેં લેખ કર્યો છે અને ભારતની લગભગ 91 ભાષામાં ટ્રાન્સલેટ થયો છે. ભારતીય સાહિત્યની વિભાવના વિશે, વિશ્વ સાહિત્યની વિભાવના, ભારતીય સાહિત્યની વિભાવના, ડાયસ્પોરાની બધા લેખો મેં કર્યા છે. સૈદ્ધાંતિક એક આખું પુસ્તક જ આવું છે. તો એમાં મેં આ વસ્તુ છણી છે અને બતાવી છે કે છેક સુનીતિ કુમાર ચેટર્જી અને સર્વપલ્લી રાધાકૃષ્ણન થી માંડીને આપણા ઉમાશંકર જોશી સુધી દેશના નામાંકિત, એમાં ડોક્ટર નગેન્દ્ર પણ આવી ગયા, ઇન્દ્રનાથ મદાન પણ, ઇન્દ્રનાથ ચૌધરી આવી ગયા, એની અંદર આપણા શંકરદેવ આવી ગયા, કે એમ જ્યોર્જ આવી ગયા, એસ એલ ભૈરપ્પા આવી ગયા, શ્રી અરવિંદ આવી ગયા, પુષ્કળ લોકોએ આ વિષય વિશે વિચાર કર્યો છે. એક યા બીજા નિમિત્તો સુધીને એમણે વાત કરી છે. હવે કેટલાક લોકો સાવ સામાછેડાથી જુએ છે કે જ્યારે ગ્લોબલાઇઝેશનના જમાનામાં તમે ઇન્ડિયન લિટરેચરની વાત કરો કેટલે અંશે વ્યાજબી છે. તમે વૈશ્વિકરણના જમાનામાં જીવો છો અને આવી સંકુચિતતામાં રાચો છો. કોક એના વિશે શંકા કરીને એમ કહે છે કે જેમ ભારતીય જનતા પાર્ટીને, ભારતીય પરિષદને, એટલે આ એક કોઈ પોલિટિકલ કોન્સેપ્ટ લાગે છે. સાચી વાત એ છે કે આવા કોઈ વિવાદોમાં ઉતરવાની જરૂર નથી કે આવી કોઈ શંકાઓમાં ઘેરાવાની જરૂર નથી. જો જર્મન લિટરેચર, ફ્રેન્ચ લિટરેચર, ઇટાલિયન લિટરેચર એને આપણે સ્વીકારી શકતા હોય તો ઇન્ડિયન લિટરેચર એ કોન્સેપ્ટને કેમ ન સ્વીકારી શકીએ? જો તમે આપણા દેશની અંદર કેટલા પ્રકારનું સંગીત છે. આપણે ત્યાં કર્ણાટકી મ્યુઝિક છે, આપણે ત્યાં ક્લાસિકલ મ્યુઝિક છે, આપણે ત્યાં સુગમ સંગીત છે, હવેલી સંગીત છે, આપણે ત્યાં લોક સંગીત છે, છતાંય તમે એને ઇન્ડિયન મેનિફેસ્ટેશન રૂપે ઇન્ડિયન મ્યુઝિક તરીકે સ્વીકારો છો. આપણે એ જ રીતે કેટલી નૃત્ય શૈલીઓ છે, મણિપુરી છે, ભરતનાટ્યમ છે, કથકલી છે, ત્યાંથી માંડીને કેટલી બધી જાતની છે, પવાઈ સુધીની જાત જાતની છે, એને તમે ઇન્ડિયન મેનિફેસ્ટેશન રૂપે જુઓ છો. કેટલા પ્રકારની ફિલ્મો છે, એમાં ભોજપુરી છે, એમાં મરાઠી છે, ગુજરાતી છે, હિન્દી છે, એની અંદર અંગ્રેજી સિનેમાઓ છે, બધી છે, બોલતી છે, મૂંગી ફિલ્મો છે, બધું, છતાંય તમે ઇન્ડિયન સિનેમા રૂપે ઓળખો છો અને એની કેટલી કેરેક્ટરિસ્ટિક છે. તો તમે એમ ભારતમાં વિવિધ ભાષાઓમાં લખાતી એવી ભાષાઓને અંદરનું સાહિત્ય, ભારતીય સાહિત્ય કેમ ન સ્વીકારી શકો? કેમ જ્યોર્જે એક રૂપક વાપરીને વાત કરેલી અને એણે એમ કીધેલું કે ગુલાબી ગુલાબનો છોડ એ અસલી ગુલાબ છે, પણ તમે ડ્રાફ્ટિંગ કરીને, કલમ કરીને એની પ્રત્યેક ડાળીમાં જુદા જુદા કલરની ગુલાબની આંખનું રોપણ કરો તો એમાંથી નીકળતી ડાળીમાં એ મૂળ ગુલાબી ગુલાબનો છોડ હોવા છતાં દરેક ડાળીમાં અલગ અલગ રંગનું ફૂલ થાય છે ને, એમ ભારતીય ભાષાઓમાં ગમે તેટલી ભાષામાં, ગુજરાતી, હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, પંજાબી, કશ્મીરી, ગમે તે ભાષામાં લખાતું હોય, પણ અંતત એ ભારતીય સાહિત્ય છે. આવું એક ઉપમા આપીને એને વાત કરી હતી. ખરી વાત એ છે, આપણે સમજવાની વાત એ છે કે કોઈ પણ રાષ્ટ્રનું સાહિત્ય ત્રણ બોધ મુખ્ય રીતે કરાવે, એક વાસ્તવ બોધ, બીજો સૌંદર્ય બોધ અને ત્રીજો મૂલ્ય બોધ. ભારતીય સાહિત્યની જે આગવી ઓળખ છે તે આ ત્રણ બોધમાં છે. ઇન્ડિયન લિટરેચર તમારે ઓળખવું હોય તો બે રીતે ઓળખાય. એક, એમાં ઇન્ડિયનનેસનું કેટલું નિરૂપણ છે, જેને વાંચીને પ્રત્યેક ભારતવાસીને એમ થાય કે આમાં મારી જ સંવેદના અને મારી સમસ્યાનું નિરૂપણ છે. ભારતીય પ્રજાને તો થાય, પણ ભારત સિવાયની જે પ્રજા છે એને પણ એમ લાગે કે આ ટીપિકલી ઇન્ડિયન સેન્સિબિલિટી, આ ટીપિકલી ઇન્ડિયન પ્રોબ્લેમ્સનું નિરૂપણ છે, એને તમે ભારતીય સાહિત્ય કહી શકો. બીજી બાજુ આ વાસ્તવને જોવાની, દુનિયાભરનું સાહિત્ય છે તે વાસ્તવિકતાનું, જીવનની વાસ્તવિકતાનું નિરૂપણ કરે છે, પણ એ વાસ્તવિકતાના નિરૂપણમાં એનો ટચ કયો છે, એ સૌથી અગત્યની વસ્તુ છે. ભારતીય સાહિત્યની અંદર વાસ્તવિકતાના અધિગ્રહણમાં જે દૃષ્ટિકોણ છે તે આખી દુનિયાની પ્રજા કરતા, આખી દુનિયાની સાહિત્યની કૃતિઓ કરતા જુદો છે, એવું સૌંદર્ય બોધનું છે. ભારતીય પ્રજાની સૌંદર્ય દ્રષ્ટિ છે એની બે વિશેષતાઓ છે. આપણી પાસે સૌંદર્ય માટે થઈને બે સંજ્ઞાઓ છે, રમણીયતા અને લાવણ્ય. હવે એને કારણે તમે જોશો કે ભારતીય પ્રજામાં જેટલા ચિત્રો છે કે શિલ્પો છે, તમે યુરોપની પ્રજાના જોજો, ઓછામાં ઓછા વસ્ત્રો, ભારતીય પ્રજા વસ્ત્રાવૃત, બધી મૂર્તિઓ હશે, ચિત્રો હશે તમે જોશો, અને અર્ધ નિમિલિત એવા નેત્રો હશે, નમેલી આંખ હશે હંમેશા. તો એનો પોતાનો સૌંદર્ય વિશેનો એક આખો ખ્યાલ સૂચવે છે. અચ્છા, ત્રીજી વાત કે ભારતીય પ્રજા એની ત્રણ લાક્ષણિકતાઓ છે. ભારતીય સાહિત્યમાં ભારતીય પ્રજાની જે લાક્ષણિકતાઓ, એની સંવેદનાઓની અને સમસ્યાઓની જે નિરૂપાય છે ને, એમાં પહેલી વાત એ છે કે આપણો પોતાનો પ્રણયભાવ, ભક્તિભાવ અને મોક્ષનો ભાવ, આ ત્રણ વિશિષ્ટ છે આખી દુનિયાની પ્રજામાં. તમે જુઓ, સ્ત્રી તરફનો આપણો જે અભિગમ છે ને, એ અભિગમ એકદમ ટિપિકલ છે. સાહિત્યની અંદર માનું નિરૂપણ તમે લ્યો, ન માતુઃ પરદૈવતમ, સ્ત્રીની જે વિવિધ ભૂમિકાઓ છે, પુત્રી તરીકેની, બહેન તરીકેની, ભાભી તરીકેની, પત્ની તરીકેની, પ્રેયસી તરીકેની, માતા તરીકેની, ભારતીય સાહિત્યની કૃતિઓમાંથી તમે આ બધાના ચિત્રો તમે લો તો નર નારીના જોડલા, એની ઉર્દોરી રહી એક, આ બધું ચિત્રણ થયું છે આપણે ત્યાં, નથી થયું એમ નહીં, પણ ભારતીય પ્રજાએ કામ કરતા કામને વામ ગણ્યો છે અને એની જગ્યાએ પ્રેમનો મહિમા સ્થાપ્યો છે. અને આપણે ત્યાં એના પ્રતીકો જે બનાવ્યા છે તે રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, સત્યવાન સાવિત્રી એવા આર્કિટેક્ટ્સ આપ્યા છે. હવે તમે જોશો કે સાને કારણે ઠુમક ચલત રામચંદ્ર, બામ અને ચાંદલીઓ વાલો, મારા ગુંજે એને ગાલો, આવા પદ શું કામ આવે છે? માં પાસે લાડ કરતું, ખોડામાં બેસીને લાડ કરતું બાળક, જશોદા અને કૃષ્ણના પ્રેમ. તો માતાનું જે ચિત્રણ ભારતીય સાહિત્યમાં છે, માનો જે મહિમા છે ભારતીય સાહિત્યમાં, બાલમણી અમ્માએ તો સરસ્વતી પુરસ્કાર મેળવ્યો છે, દેશનો સર્વોચ્ચ પુરસ્કાર. એની બધી જ રચનાઓ આ પ્રકારની છે. તમે જોશો તો એ શું બતાવે છે કે શરીરની રચના, એની સુંદરતા, એની મહત્તા નથી ગાય, એની પોતાની આંતરિક સજ્જતા છે. બહેનનો જે અનર્ગઢ એવો જે પ્રેમ છે કે સ્નેહ છે, ભાભીનો જે અનર્ગઢ સ્નેહ અને પ્રેમ છે, આ બધું જ જે ભારતીય સાહિત્યમાં નિરૂપાયું છે તમને વિશ્વ સાહિત્યની કૃતિઓમાં ભાગ્ય જોવા મળશે. ભાગ્ય જોવા મળશે. તમે ખાલી બે જ માતાઓનું ઉદાહરણ આપું તમને, ગોરા ટાગોરની નવલકથા અને બીજી બાજુ વિપ્રદાસ શરદ બાબુની નવલકથા. તો જે ગોર મોહન ચારે બાજુ હિન્દુત્વનો ઝંડો લઈને ફરતો હતો ને કોઈકે એને કહ્યું કે તું તો ક્યાં હિન્દુ છો અને શેનો ઝંડો લઈને ફરસ, તું તો આઈરિશ દંપતિનું સંતાન છો અને આ શું તું મારી હિન્દ માતા કરતો ફરે છે. ત્યારે પહેલી વાર એને ભાન થાય, ખબર પડે છે કે પોતાની માં અમૃતમયી એ પોતાની સગી માં નથી, અને એના ચરણોમાં પડીને કહે છે કે માં તું જ મારું હિન્દુસ્તાન છો, તું જ મારી માં છો. તું જેને પોતાના કર્મ ધર્મ લાજ મર્યાદા બધું એ બાળકને માટે મૂક્યું હતું ને એને કલ સુધા પડવા નહોતી દીધી કે એનું સગું સંતાન નથી. તો પંડના સંતાન કરતા પણ પારકાના સંતાનને પંડના સંતની સંતાનની જેમ ઉછેરી અને જેને તૈયાર કર્યા છે, એવું વિપ્રદાસના કિસ્સામાં પણ છે. જે દયામયી જે પ્રકારનો ભાવ ને એને જયારે ખબર પડે છે ત્યારે. તો આવા જે કાનુચરણ મહાંતિની કૃતિઓમાં છે, આપણી મોટાભાગની કૃતિઓમાં છે, તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ આપણી એક મુખ્ય સંવેદના છે. બીજી જે સંવેદના છે એ ભક્તિની સંવેદના આપણી એટલી બધી પ્રબળ છે. ભારતનો કોઈ પ્રદેશ કોઈ ખૂણો એવો નથી કે જે સંત ભક્ત કવિથી વંચિત હોય. દેશના ખૂણે ખૂણે આપણે ત્યાં જે જમાનામાં સ્કૂલો નહોતી કોલેજો નહોતી, એ જમાનામાં આવા વિદેશી આક્રમણને કારણે આપણી ચેતના કુંઠિત ન થઈ જાય એટલા માટે આપણી ચેતનાનો દીપ પ્રજ્વલિત રાખવા માટે એની વાસ એને મોગરો એને મેસ ન લાગી જાય એટલા માટે જે પ્રયત્નો કર્યા છે, એ હરતી ફરતી જંગમ વિદ્યાપીઠો જ હતી, એ યુનિવર્સિટીઓ હતી. એક સુરદાસ એક તુલસીદાસ ન થયા હોય તો એ પ્રદેશની શી સ્થિતિ હોત તમે કલ્પી જુઓ. એક કબીર એક રહીમ એક દાદુ દયાળ એક નાનક એક લલ્લેશ્વરી એક મીરા એક નરસિંહ ન થયા હોત તો શું હોત. અને ત્રીજી બાજુ એવી રીતે તમે જોશો તો આપણી જે મોક્ષની આખી સાધના છે, જીવનનો અંતિમ ધ્યેય, એ ખરેખર તો આપણા આત્માની સાથે આપણું સંધાન કરવાનું, આપણી વૃત્તિઓમાંથી નિવૃત્ત થવાનું છે. મૈરા પછી કોઈને મુક્તિ નથી જોઈતી, એ મુક્તિની વાત નથી. હું જીવતા જીવત મારી પોતાની નામ ગોત્ર રૂપ વંશ આશક્તિ અભિનિવેશ એવા બધા જ મારા જે બંધનો છે એમાંથી મુક્ત થઈ જાઓ, એનું નામ મોક્ષ છે. અને એ મોક્ષ માટેની જે તાલાવેલી આપણા સાહિત્યમાં પ્રગટ થઈ છે, તમને દુનિયાના સાહિત્યમાં નહીં મળે, વિશ્વની કોઈ ભાષાના સાહિત્યમાં નહીં. અને આપણી તમામ સમસ્યાઓ એ જાતિગત હોય વ્યક્તિગત હોય સંસ્થાકીય હોય સમાજગત હોય રાજકીય હોય, તો એનું ચિત્રણ પણ આપણા સાહિત્યમાં નર્મદ વાસ્તવિકતાનું ચિત્રણ આપણા સાહિત્યમાં આવ્યું છે. ભરપૂર ઉદાહરણો આપીને મેં વાત કરી છે મારા આર્ટિકલમાં, અને મેં જણાવ્યું છે કે એમાં આપણું જે પરસેપ્શન છે, ધ વે ઇન વિચ વી પરસીવ ધ રિયાલિટી ઓફ અવર લાઈફ, એ બહુ અગત્યનું છે. ભારતનો એ દ્રષ્ટિકોણ એને કારણે તમે જોશો ને તો એક બહુ જ વિશિષ્ટ દ્રષ્ટિકોણ છે જીવનની સંવેદનાઓ અને સમસ્યાઓને નિહાળવાનો અને એનું રિએક્શન આપવાનો. એટલે સાહિત્યને આપણે મિરર એન્ડ લેમ્પ કહીએ છીએ ને, સાહિત્ય એક બાજુ દર્પણ પણ છે, જીવનની વાસ્તવિકતાનું તમને દર્પણ ચિત્ર બતાવે એનું પ્રતિબિંબ આપે, પણ બીજી બાજુ એની અંદર રહેલી અધૂરપો ઉણપો ખામીઓ ત્રુટીઓ એનું તમને ભાન પણ કરાવે, એક દીપ બનીને એક પ્રકાશ બનીને, એવું બેવડું કામ ભારતીય સાહિત્ય અદભુત રીતે બજાવ્યું. એટલે ઇન્ડિયનનેસ એનું નિરૂપણ, ભારતીયતા તો આપણી અનેક વસ્તુમાં પ્રગટ થાય છે, એ બધી ભારતીયતાનું અંદર જયારે ચિત્રણ છે ત્યારે જે લોકો દાખલા તરીકે આપણા એવા કેટલાય અંગ્રેજી લેખકો છે કે જેમણે ભારતની બદબોઈ કરવામાં બાકી નથી રાખી. ભારત છે બાવા ભિખારીઓનો દેશ છે, કામન ટુમણનો દેશ છે, જાદુગરોનો દેશ છે, પછાત છે વગેરે વગેરે, એવું લખનારા આપણા ભારતીય ઘણા લેખકો છે, પણ એ ભારતીય સાહિત્ય નથી. ભારતીય સાહિત્ય આ છે કે જેણે ભારતનું જે અંતરંગ ચરિત્ર છે, ભારતની અંતરંગ વ્યક્તિત્વ છે, એનું પ્રકાશ એને પ્રકાશિત કર્યું છે. તો મારે મન ભારતીય સાહિત્ય એક વિશેષ કેટેગરી છે જ, અને ગઈકાલે હતી આજે, એટલે નહેરુને જયારે લખવું પડ્યું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, તો એ તો એમને જ યાદ. તમે ભૂલી ગયા છો તમારું ભારત ખોવાઈ ગયું હતું કે તમારે રીડિસ્કવર કરવું પડ્યું? ભારત તો ગઈકાલે હતું, આજે છે ને આવતીકાલે રહેવાનું. તમે જે પ્રયત્ન કરો છો એ તમારી સમજનો વાંક છે.
આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો આપણે ત્યાં આજે વિદવત્તા વિસારે પડી રહી છે. વાંચન, સંશોધન, વૃત્તિ, અધ્યયન એ નવી પેઢીના રસના વિષયો નથી. એવામાં સર્જનાત્મકતા, મૌલિકતાની વ્યાખ્યા શું કરી શકાય?
હા, એનું મુખ્યમાં મુખ્ય જે કારણ છે તે મીડિયાનો ઉપદ્રવ છે. તમે જુઓ કે નાની નાની વાતમાં પણ હવે એલેક્સા આવી ગયું, સાધનો કેટલા બધા વધી જાય છે. બાળક રડે છે તો એને છાનું રાખવા માટે હવે માં હાલરડું ગાતી નથી. એક વાર ખબર પડી કે એલેક્સા આ ગીત વગાડે છે તો બાળક છાનું રહી જાય છે. એટલે હવે શું થયું કે છેક જન્મથી માંડીને મૃત્યુ સુધી જે કંઈ આવા મૌલિક આવિર્ભાવો થતા હતા, સુવડાવતી માં હાલરડું ગાતી હતી, જોડકણા કરતી હતી, એમાં પણ એક સર્જનાત્મકતા હતી. એનો જે ઉર્ભાવ હતો, એનો જે હૈયામાંથી ઉઠતી જે સંવેદના હતી એ પોતે પ્રગટ કરતી હતી. અને લોક સાહિત્ય અને લોકગીતો તો એવું જ છે, નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના ઝાંખો ઝાંખો દીવો મારો, કોક એક પંક્તિ વહેતી મૂકી, તરતી મૂકી, પછી લોકોને ઠીક પિત્તને પ્રિય આવે આવી પ્રીત પીવા પ્રિયતમ પ્રીતની પીનારે જોજે પાછી ચાલી જાય ને જે ઠીક લાગ્યું ઉમેરતા ગયા. તો એ એક પ્રકારની સ્વાભાવિક નૈસર્ગિક એવી સર્જનાત્મકતા હતી, એની ઉપર કુઠારાઘાત થઈ ગયો. એટલે જે કામ ખરેખર કરવાનું હતું શિક્ષણે એ નથી કર્યું કે વ્યક્તિની અંદર રહેલી જે નૈસર્ગિક કલ્પના શક્તિ છે, જેને આપણે સાહિત્યની પરિભાષામાં સર્ગશક્તિ અથવા પ્રતિભા શક્તિ કહીએ છીએ, એ કલ્પના શક્તિ છે, એને જ મારી નાખી છે, એને જ કુંઠિત કરી નાખી. આજના વિદ્યાર્થીને કે આજના અધ્યાપકને ખબર જ નથી કે પોતે કેટલો પોટેન્શિયલ છે, પોતાની અંદર કેટલી સર્જનાત્મકતા ભરેલી પડી છે. એટલે રેડીમેડ બધું મળે છે, એટલે કટિંગ પેસ્ટિંગ કરીને બધું ચલાવી ગયે છે. ક્લાસમાં નોટો ઉતરાવી દઈ વર્ષો જૂની એકની એક, થીસીસો કરવા તો એ પણ ચૌ ચૌના મુરબ્બા જેવા, અહીંથી ઉપાડ્યું, અહીં જોડ્યું, ઉમાશંકરભાઈ આમ કે છે, સુરેશ જોશી આમ કે છે, ફલાણા વિદ્વાન આમ કે છે, તેમ પોતે શું કે છે એવું ક્યાંય આવે નહીં એવી સ્થિતિ આવી છે. એ વાત સાવ સાચી છે, પણ એ આખી પરિસ્થિતિની અંદર એક વસ્તુ હંમેશા જીવતી રહેવાની. તમે જુઓ કે સર્જનાત્મકતા કલ્પનાશીલતા એ ક્યારેય મરે નહીં, એ જીવતી રહે. જેમ ભારેલો અગ્નિ હોય ને એ બુજાય નહીં, અંદર છે તે એકદમ ભભૂકતો રહે, એવી રીતે સર્જનાત્મકતા એવી છે કે ક્યારેક જેમ ધરતી ફાડીને કોટો ફૂટે ને અંકુર નીકળે ને એવી રીતે નીકળે. એટલે આવા માહોલની અંદર પણ કે જ્યાં બધું બહુ ચીપ થઈ ગયું છે, આજ 5-6 વર્ષનું બાળક જેને કાંઈ ખબર નથી એ તું ચીજ બળી હે મસ્ત મસ્ત એમ કરીને છોકરીને જોઈને ગાવા લાગે છે, કારણ કે એને એ જ જોયું છે, એને ખબર નથી કે આને ચીજ ન કહેવાય અને આ પ્રકારનું ગવાય નહીં, આ કેટલું અશ્લીલ વાત છે અથવા કેટલી અભદ્ર વાત છે એનું એને ભાન જ નથી, પણ એને માટે કોમન થઈ ગયું છે. એટલે છાપાઓની પૂર્તિઓમાં, મેગેઝિનોમાં, વાર્તાઓમાં, કવિતામાં બધે છીછરાપણું, આછકલાપણું વાણી વર્તનમાં બધે આવતું જાય, પૂર્તિઓ એવી આવે, સિરિયલોમાં એ રજૂ થાય, આખો માહોલ એવો છે કે જેની અંદર આવું જ છીછરું, આવું જ જેને કઈ પ્રકારે સોલો આ બધું બહીના કરે, પણ એની વચ્ચે પણ કેટલીક વખત જે અસલ મૌલિક પ્રગટે છે. હવે દાખલા તરીકે તમે જુઓ કે વિનોદ જોશીનો દાખલો જુઓ તમે, વિનોદ જોશી કેમ આટલી બધી બળકટ એની ગીત કવિતાઓ લાગે છે? તમે જુઓ લોકગીતોમાંથી જ કલ્પનો ઉપાડે છે, લોકભાષામાંથી જ એની ભાષાના શબ્દો અને એની સંજ્ઞાઓ આવે છે, એ સંવેદનાઓ પણ એમાંથી આવે છે. સોપારીના કટકાની વાત હોય કે બાઈજી અને એની સાથેનો સંવાદ હોય, તમે ક્યાંક પટારે મેલી મારી પિયરની કૂંચી એમ કરીને બાઈજી કૂંચી આપો રે ગાતા હોય ત્યારે, તો તમે જુઓ કે એ કેવી રીતે ધરતીને ફાડીને નીકળો. આજે પારુલ ખખર, તો તમે જુઓ કે એને કઈ કોઈ આ પ્રકારની કાવ્ય પાઠશાળામાં શિક્ષણ નથી લીધું, ગૃહિણી છે, 40 વર્ષની થઈ ત્યાં સુધી બધા સાંસારિક ધર્મો ગૃહસ્થી ધર્મો નિભાવ્યા છે, પછી અચાનક જ પેલું અંદરથી ફૂટ્યો છે, એટલે હૃદયનો પાતાળ કૂવો ફૂટે ને એની અંદરથી જે રીતે સરવાણીઓ નીકળવા માંડે એમ કેવી નેચરલ નીકળવા માંડી છે અને કેટલી તાકાત સાથે નીકળવા માંડી છે. આપણો અનિલ જોશી છે, આપણો રમેશ પારેખ છે, આપણો માધવ રામાનુજ છે. તમે જોશો તો આ બધા ઉદાહરણો એ પ્રકારના છે. એટલે સમયે સમયે નીકળે છે. એવું નથી એક નાનકડો છોકરો હજી તો સ્કૂલમાં થી કોલેજમાં પહેલા હજી પગથિયા મૂક્યું હશે, આપણો અમરેલીનો છોકરો પ્રણવ, અને એને એક સુંદર કવિતા લખી નાખી છે, હરી મારી આંખોમાં કરજો વિશામ, હરી મારી આંખોમાં કરજો વિશામ. બીજી પંક્તિ નથી યાદ આવી રહી મને. હું દ્વારે ઉભો થઈ સુદામુ. હવે તમે જો કેટલું નેચરલ બનીને આવે છે. હવે આ એકદમ સ્વાભાવિક એવો ઉન્મેષ છે, અને એવો ઉન્મેષ જયારે આવે છે ત્યારે આપણને લાગે છે કે સર્જનાત્મકતા છે ને એ ઢાંકી ઢંકાય એવી વસ્તુ નથી. જેમ પાપ છાપરે ચડીને પોકારે ને, એમ સર્ગ શક્તિ અને પ્રતિભા શક્તિ પણ છાપરે ચડીને પોકારે. તમને ગમતું હોય કે ન ગમતું હોય, તમારે એનો સ્વીકાર કરવો પડે. એને તમે નષ્ટ કે નાબૂદ ન કરી શકો. એટલે ગમે એવી કટોકટી લાદો તો પણ છાને ખૂણે કેવી કેવી રચનાઓ થઈ હતી કટોકટી વખતે, તમે જોઈ હશે કે કેવી તિરછી રીતે આડકતરી રીતે એ પ્રગટ કરી હતી પોતાની ભાવનાઓ. એટલે આ વાતાવરણમાં હું નિરુત્સાહી નથી કે આપણી સર્ગ શક્તિ ખતમ થઈ જશે, આપણું સાહિત્ય માંડલું થઈ જશે. ધેટ ઇઝ નોટ ધ કેસ.
ભારતીય સમાજ સામેના આજે પડકારો શું છે? આજે દેશને દુનિયાને શું ગાંધી જેવા યુગ પુરુષની જરૂર છે?
એ સવાલ કોઈના પણ મનમાં ઉઠે એ વ્યાજબી છે. ખરી વાત એ છે કે આ સંસ્કૃતિની વિશેષતા જે છે કે યુગાવકાશે યુગ પુરુષની દેન આપોઆપ આ દેશને મળતી રહી છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે આવો યુગ પુરુષ આપણી વચ્ચે પેદા થયો. પછી તમે એને નાનું કે મોટું રૂપ આપો એ ગમે તે અવતાર કહો કે ન કહો એના રૂપે. ગાંધીજીએ તો અવતારની વ્યાખ્યા આપી છે કે એવો પુરુષ વિશેષ અથવા તો એવો વ્યક્તિ વિશેષ કે જેને પછીની પેઢી જે છે તે એક આખા યુગ પ્રવર્તક રૂપે જુએ, એને આપણે અવતાર કહીએ છીએ. તો કેટલા બધા લોકો અવતારી માણસો આપણી વચ્ચે અવતારે છે જયારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે. એટલે આપણા સમાજને વિઘટન નથી થતું એમ નહીં, વિખરાતો નથી એમ નહીં. જેમ કોઈ ઇમારતને લૂણો લાગે ને કાંકરી કાંકરી ખરતા ખરતા ધીરે ધીરે જીર્ણ થઈ જાય ઇમારત, એવી સ્થિતિ આપણા સમાજની છે. નથી એવું નહીં, આપણા સમાજમાં સંબંધો મરતા જાય છે, વ્યવહારો મરતા જાય છે, પ્રેમ ઘસાતો જાય છે, ભાષા ઘસાતી જાય છે. ઘણું એવું છે કે જે એટલે કે આપણા આચારો આદર્શો મૂલ્યો પરંપરાઓ આ બધામાં અત્યારે ડિકેડન્સનો એટલે કે એજ ઓફ ડિકેડન્સમાં સહિષ્ણુતાના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ, એ વાત સાવ સાચી છે. સમાજ બિલકુલ યાંત્રિક અને ભૌતિક જીવન સ્વાર્થપરક અંગત નીજી સુખાકારીનું જીવન જીવતો થઈ ગયો છે. સગા મા બાપને ઘરમાં સાથે નથી રાખી શકાતા, તો સામે એવા વૃદ્ધાશ્રમો પણ છે કે જે સેંકડો વૃદ્ધોને વર્ષમાં બે વાર યાત્રા કરાવે છે, એના સુખાકારી માટેના તમામ પ્રયાસો કરે છે, અને માત્ર આશ્રમ છે તે ઉપર છાપરું જ ન બની રહે, એનું છત્ર પણ બને અને એની ઉત્તરાવસ્થા ઉત્તમાવસ્થા બને એવા ભરસક પ્રયત્નો પણ થઈ રહ્યા છે. એટલે બે ચીજ સમાજમાં ચાલવાની, એક બાજુ ઘસારો બીજી બાજુ નવનિર્માણ, આ સતત ચાલતું રહેવાનું છે. અને એટલે જ્યારે જ્યારે સમાજ જ્યારે આવી અધોગતિને પામે અથવા તો પતનના માર્ગે જતો હોય ત્યારે એની અંદરથી જ કેટલાક લોકો એવા જાગતા જાય કે જેને એમ લાગે કે આ અજુગતું થાય. એવી કેટલી બધી સેવાભાવી સંસ્થાઓનો હું પરિચયમાં છું અને હું સમય આપું છું આવી સંસ્થાઓને કે જ્યાં આપણને એમ થાય કે આ લોકો માનવતાને વાવી રહ્યા છે, આ લોકો જીવનને ઉગાડી રહ્યા છે, એની માવજત કરી રહ્યા છે. તો એ સાચી ધાર્મિકતા છે, સાચી આધ્યાત્મિકતા છે, અને એવી પરિસ્થિતિઓ આપણે ત્યાં ચારે બાજુ છે. માત્ર ટીવી ઉપર જે બધી આસ્થા ચેનલ ને શ્રદ્ધા ચેનલ ને એવી જાત જાતની જે ધાર્મિક ચેનલો આવે છે એના ઉપર ચાલતી કથાઓની જ વાત નથી. એ સિવાય ભલે એમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય અને ત્યારે ગદગદિત થઈ જતા હોય અને પાછા દુકાને જઈને ખિસ્સા કાપવાનું ચાલુ કરતા હોય, પણ તેમ છતાં માણસની અંદર રહેલી જે દૈવી સંપત્તિ છે ને એ પૂર્ણપણે ક્યારેય નાશ નથી પામતી. અસુર ક્યારેક માથું ઊંચકે પણ એ આસુરી સંપત્તિનો વિજય થઈ જાય અને આસુરી સંપત્તિને કારણે દૈવી સંપત્તિ પરાજિત થાય એવી પરિસ્થિતિ આપણા સમાજમાં હજી નથી આવી અને આવી શકે એવી શક્યતા પણ કે સંભાવના પણ બહુ ઓછી દેખાય. કારણ કે તમે કીધું એમ એવો બળવાન અવાજ આપણી પાસે આવતો રહે છે. દાખલા તરીકે આપણે ત્યાં શંકરાચાર્ય જેવો બૌદ્ધિક, ગાંધીજી જેવો આપણી પાસે કવો અધ્યાત્મવીર, વિવેકાનંદ જેવો એક પ્રાણ પુરુષ જેવા સમયે સમયે પ્રગટતા રહ્યા, એવું એનો આધુનિક અવતાર રૂપ ચિન્મયાનંદજી આવ્યા, તો ચારે બાજુથી એ પ્રગટતા રહે છે. રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, ત્યાંથી માંડીને તમે જોશો તો એ પ્રકારના અને એવા જાણ્યા અજાણ્યા કોણે કેટલાય પડ્યા છે કે જેણે માણસના આખા જીવનને એમના દ્રષ્ટિકોણને બદલી નાખ્યા હોય. તો આ એક સતત અંડર કરંટ ચાલતી ભૌમ ભીતરની પ્રવૃત્તિ તમે કહો તો એ પણ ચાલી રહી છે. અને એ ભારતનું સદનસીબ છે કે એને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આવો કોક નીકળી આવ્યો છે કે જેણે આ વસ્તુ, એક સમય આપણને નહોતું લાગતું કે ખેરનાર આવ્યા હતા, ટીએન ફેસાન આવ્યા હતા, આવા પાંચ માણસો જો ભારતમાં નીકળ્યા હોત તો કેવી આખી તાસીર બદલી હોત. એક સમયે આપણે ત્યાં આપણા રાષ્ટ્રપતિ રૂપે અબ્દુલ કલામ આવ્યા અને એની સાથે ચીફ મિનિસ્ટર રૂપે આટલો મોટો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણેલો મનમોહન સિંહ આવ્યા હતા. આપણી આશાઓ કેટલી બધી વધી ગઈ, હાઈલી લર્નેડ, એક જબરજસ્ત સાયન્ટિસ્ટ, બીજો જબરજસ્ત ઇકોનોમિસ્ટ, ઘણું બધું કામ થશે. ન થઈ શક્યું વાત જુદી છે. પગ પગ તાંટિયા ખેંચનારા, પાડનારા, વિભાજક પરિબળો, ડિવિઝિવ ફોર્સિસ ઘણા છે આપણે ત્યાં, નથી એવું નહીં, પણ તેમ છતાં એ બધા વિરોધોની વચ્ચે પણ, અને આજે તમે વર્તમાન પ્રાઇમ મિનિસ્ટરની સ્થિતિ પણ તમે જોશો કે જેને કશું કરવું છે ને એમાં અવરોધો, રોડા નાખવાની પ્રવૃત્તિ બહુ ચાલે છે આપણા દેશમાં. અને એ પહેલા ખોટા શિક્ષણને, શિક્ષણ પણ એને ન કહેવાય, ખોટી માહિતીને કારણે, ખોટી જેને કહીએ પ્રકારની ચેડવણીને કારણે બધું જે ચાલી રહ્યું છે, પણ આ બધા જ સમયના નાનકડા પરપોટા છે. જેમ પહેલા ચોમાસામાં બિલાડીના ટોપ ફૂટી નીકળે ને એમ ફૂટી નીકળેલા આ બધા નાના નાના પરપોટા છે. એનું આયુષ્ય જાજુ હોતું નથી. સરવાળે આપણી સંસ્કૃતિ અને આપણો મુદ્રાલેખ, રાજકીય મુદ્રાલેખ કહે છે તેમ, સત્યમેવ જયતે નાનૃતમ, આખરે વિજય તો સત્યનો જ થવાનો હોય છે અને એ જ ટકીને ઉભું રહેવાનું હોય છે. જે ટકી રહે છે એને જ આપણે સત્ય કહીએ છીએ. એટલે એ બનીને રહેવાનું છે અને એને માટેનો એક જબરજસ્ત, એક સમયે કોઈ સમયે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નીકળી આવ્યા, કોઈ સમય કોઈ બીજું નીકળી આવ્યું, પણ સાહિત્યકારોએ પણ પોતાનો ધર્મ આ જ રીતે એક યુગ પ્રવર્તકની ભૂમિકા રૂપે નિભાવ્યો છે. પછી ટાગોરના રૂપે આવે, શરદબાબુના રૂપે આવે, અરવિંદના રૂપે આવે, ગોવર્ધન નામના રૂપે આવે, વિશ્વનાથ સત્યનારાયણના રૂપે આવે, આ બધા કામાયણી લખનારા આપણા કવિના રૂપે આવે, આ કામ કર્યું જ છે લોકોએ પણ. હું નિરાશાવાદી નથી એ બાબતમાં પણ.
આપણે આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે આપણે આયુષ્ય, આપણા આયુષ્ય દરમિયાન આપણું જીવન અનેક રીતે બદલાતું જોયું છે, જોઈ રહ્યા છીએ, તો આવા બદલાતા સમયના સંદર્ભે આપણે જીવનને શું આપી શકીએ?
બહુ જ સુંદર તમે મને મોકો આપ્યો. સૌથી પહેલી વાત એ કે લોકોને ખબર હોવી જોઈએ કે પોતે શું આપી શકે એમ છે. તમને ખબર હશે બિલ ક્લિન્ટન નિવૃત્ત થયા, અડધી દુનિયા ઉપર જેની શબ્દની અસર પડતી હતી અને જેની સત્તા ચાલતી હતી, એવો માણસ પદ ઉપરથી જેવો નીચે ઉતર્યો અને પહેલો વિચાર એ કર્યો કે ગઈકાલ સુધી મારી પાસે આટલી સત્તાઓ હતી, હવે મારે કશું ખરેખર કરવું છે, કિંમતી બહુમૂલી અને બહુ જ ઉત્તમ કામ કરવું છે, પણ મારી પાસે શું છે, હું શું કરી શકું, હવે સત્તા નથી, હવે સંપત્તિ નથી, શું કરું. એ સમજવા માટે આખી દુનિયાનો પ્રવાસ એને કર્યો, લોકોનો, સમાજનો પ્રવાસ કર્યો ને એને એના ઉપરથી પુસ્તક લખ્યું ધ ગિવિંગ, શું આપી શકાય. આપે કદાચ જોયું હશે, બહુ સરસ રીતે વાત એમણે સમજાવીને કહી કે આપણી પાસે સંપત્તિ ન હોય તો કઈ નહીં, સત્તા ન હોય તો કઈ નહીં, આપણી પાસે પ્રેમ તો છે ને, આપણી પાસે સમય તો છે ને, આપણી પાસે હિંમત તો છે ને, આપણી પાસે માનવતા તો છે ને, આ કોકને આપી શકીએ. કોકની મુશ્કેલીમાં ખભો આપવો, કોકને આશ્વાસન આપવું, કોકને ટેકો આપવો, કોકને માટે થઈને ઘસાઈ છૂટવું, કોકને આગળ લઈ જવા માટે હાથ આપવો, ઘણું બધું થઈ શકે છે. એટલે સૌથી પહેલી વાત એ છે કે મારી પાસે હું ખાલી નથી એનું ભાન થવું, અને હું આપી શકું એમ છું. જેમ વૃક્ષો આપતા રહે છે, જેમ નદી સરોવર તળાવો એ બધા આપતા રહે છે, જેમ આ પવન ને આ પંચ મહાભૂતો આપતા રહે છે, એમ આપણે પણ આપી શકીએ એવી સ્થિતિમાં છીએ. ક્યાંક આપણી બુદ્ધિનો લાભ આપીએ. દાખલા તરીકે સિનિયર સિટીઝનો છે, તે સાવ નવરા બેસી રહે ને અને એને કારણે રોગનું ઘર કરી નાખે શરીરને, એને બદલે પોતાની જે કંઈ આવડત છે એનો લાભ સમાજને કેટલો બધો આપી શકે. અમે એક આવી અનઓફિશિયલ સંસ્થા ઉભી કરી છે. અમે આધ્યાત્મિક શિક્ષણ આપીએ છીએ 10 વર્ષથી. એમાં કોઈ ફી નથી, એમાં કોઈ ઔપચારિકતા નથી, ઓપન ફોર ઓલ છે. અને એમાં જગતના બારે ધર્મો અમે શીખવીએ છીએ, બધી સાધના પ્રણાલીઓ અમે શીખવીએ છીએ, શિક્ષકો તૈયાર કરીએ છીએ અમે, અને આ બધા જ મુદ્દાઓ જે છે તે સમજાવીએ છીએ. જીવન શું છે, મરણ શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, કર્મ શું છે, પ્રારબ્ધ શું છે, ત્યાંથી માંડીને બધું. તો બધા જ નિવૃત્ત માણસો છે. અહીં વિદ્યાનગરમાં અમારા ટાઉનશીપની અંદર પોલીસને અને ગૃહરક્ષક દળને, હોમગાર્ડને મદદ કરવા માટે થઈને અહીંયા બધી આટલી બધી કોલેજો છે, આટલી બધી સંસ્થાઓ છે, આટલી ફેક્ટરીઓ છે, તો એટલો ટ્રાફિક હોય તો ટ્રાફિકની અંદર મદદરૂપ થવા માટે સિનિયર સિટીઝનો કામ કરે છે. જેને કામ કરવું હોય એ ઘણા પ્રકારના કામ કરી શકે છે. એટલે સફાઈના કામો છે, સ્વચ્છતાના કામો છે, આરોગ્યના કામો છે, એજ્યુકેશનના કામો છે, સેવાના કામો છે, ઘણા બધા થઈ શકે છે. તો એવા બધા જે કામો છે તે કરવું એ મુખ્ય આપણી જવાબદારી છે, એક નાગરિક તરીકેની આપણી ફરજ પણ છે. એટલે કોઈને નડીએ નહીં. આપણી આપણા પૂર્વજો એક બહુ સરસ એક નાનકડા વાક્યની અંદર જીવનનો આ સંદેશ આપી દીધો છે. ત્રણ જ શબ્દો છે, સ્વમાં વસ, આઘો ખસ, એટલું બસ. સ્વમાં વસ, આઘો ખસ, એટલું બસ. તારી જાતમાં વસતા શીખ, તારા પોતાનામાં આત્મશ્રદ્ધા રાખતા શીખ, સમાજથી અને એની બુરાઈઓથી તું આઘો ખસ. આટલું કરીશ, કોઈને ગણેડી નહીં અને કોઈને કાંટો બનીને ખૂંચીશ નહીં, તોય બસ છે, ઘણું છે. તો આટલું તો માણસથી થઈ શકે. એટલે જીવન, જૈન ફિલોસોફી તો એવું કહે છે કે 84 લાખ યોનિમાં મનુષ્ય અવતાર માત્ર 9 વખત જ આવે, અને એ 9 વખતની અંદર એટલે એટલા માટે આવો એક દુર્લભ અવતાર એને કહેવામાં આવે છે. તો એને વેડફી ન દેવો હોય, એડે જવા ન દેવો હોય, તો માણસે સભાન થઈને આવું કંઈક કરવું જોઈએ, જેથી એને કૃતકૃત્યતાનો, સાર્થકતાનો અનુભવ થાય.
આજે આપણા આ સંવાદને હું સાર્થક સમજું છું. આપને વંદન કરું છું અને અહીં વિરામ લઈએ છીએ.
ખૂબ ખૂબ આભાર આપ્યો તે માટે. આપના પ્રશ્નો ખૂબ સુંદર રહ્યા. આપનો પણ હૃદયથી આભાર.